नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नितिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे ओम ज्ञानतिमिरंधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदांतिकम् हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये जयतां सुरतो पंगो मम मंदमतेर्गति मत सर्वस्वपदाम्बुजो श्रीराधा मदनमोहनो दिव्यवृंदावरण्यकल्पद्रुमदः श्रीमदरत्नागरसिंहासनस्थो श्रीमदराधा श्रीलगोविंददेवो प्रेष्ठालिभि सेव्यमानो स्मरामि श्रीमान रासरसारंभि वंशीवट तटस्थितः कर्षन्वेणुस्वने गोपी गोपीनाथ श्रियेस्तु नः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण स्वागत छे दामोदर लीला ना तृतीय सत्र मां गत सत्र मां आपणे सांभळ्यु के भगवान श्री कृष्ण यशोदाजी केवी रीते गोकुळ महावन मां એ કૃષ્ણને શયન કરાવે છે અને શયન કરાવતા કરાવતા પણ રાત્રિના સમયમાં માતા યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું પૂર્ણ આસ્વાદન કરે છે. મુખારવિંદથી લઈ અને ચરણારવિંદ સુધી અને ચરણોથી લઈને પાછા મુખારવિંદ સુધી નિત્ય નિરંતર કૃષ્ણના રસને પીતા રહે છે. એમાંય જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય થાય, ચોથા પ્રહરની અંદર યશોદાજી જાગે છે તો ધીરેથી કૃષ્ણને પોતાની બાજુમાં સુવડાવી અને પોતે એના માટે બહુ સુંદર માખણ બનાવવાની વ્યવસ્થા કરે છે. અને માખણ બનાવતા બનાવતા તે સેવા કેવી રીતે કરવી જોઈએ, યશોદાજીનું મન શરીર વાણી બધું કૃષ્ણની સેવામાં લાગી ગયું છે. ત્યાં સુધી કે યશોદાજીએ જે અલંકાર પહેર્યા છે એ અલંકાર કપડા આ બધી વસ્તુ કૃષ્ણની સેવામાં છે. અને આવી રીતે જ્યારે પૂર્ણ ભાવથી કૃષ્ણને બોલાવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સૂતા છે એ પલંગને છોડી અને યશોદાજીની પાસે આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમવાર આ લીલામાં એવું થઈ રહ્યું છે, પહેલી વાર પોતાની જાતે એ પલંગને છોડી અને યશોદાજીની પાસે આવી રહ્યા છે. ત્યારે સુખદેવ ગોસ્વામી કૃષ્ણને એક નામ આપે છે, સ્તન્ય કામ. ભગવાનને પણ કામના થઈ, શેની કામના? દૂધ પીવાની. તો યશોદાજીનું દૂધ પી રહ્યા છે અને એ જ સમયે યશોદાજીને એક બીજું જરૂરી કામ આવ્યું, ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું તો એ દૂધને લેવા માટે થઈ અને કૃષ્ણને છોડી અને યશોદાજી દૂધ ઉતારવા માટે ગયા. તો આ બાજુ કૃષ્ણએ વિચાર કર્યો કે અનંત કોટી બ્રહ્માંડોને છોડી અને જે લીલાનો રસ લેવા હું અહીંયા આવ્યો છું અને ત્યારે જ આ યશોદાજી મને છોડી અને એક સામાન્ય દૂધની પાછળ દોડે છે. યશોદાજીને પાઠ બનાવવા માટે એ મટકાને એક પથ્થરથી ફોડી નાખે છે. જે ઔષધિ વાટવાનો જે પથ્થર હોય ને, હિન્દીમાં એને લોઢા કહેવામાં આવે, ગુજરાતીમાં તો હું કહેતા હોય ખબર નથી, ખલ. હા, ઈ ખલ, ઈ ખલનો જે પથ્થર હતો એ લીધો હાથમાં અને હોજ વજનદાર હોય તો મટકીની નીચે કાણું પાડી દીધું અને એ મટકીને ફોડી અને કૃષ્ણ એક રૂમમાં જઈને છુપાઈ ગયા. છુપાઈ ગયા, રૂમમાં જઈને જોયું તો હજારો મટકી હે ને. તો કૃષ્ણને થયું આ તો એક કાંકરે બે પક્ષી મરી ગયા હે ને, આટલું માખણ ખાવાય મળશે અને ઉપરથી છુપાવાની જગ્યાએ મળી ગઈ. તો બહુ પ્રસન્ન થયા અને એક બાજુનો દરવાજો બંધ કર્યો, આંગણા બાજુનો દરવાજો ખોલ્યો અને હજારો વાંદરાઓને રૂમમાં બોલાવી લીધા. રામ અવતારમાં જેનો જેનો પગાર બાકી હતો એની બધાને બોલાવ્યા અને ઉખલ ઉપર ઉભા ઉભા બધાની બાજુ માખણ ફેંકવા માંડ્યા. વાંદરાઓએ તે બહુ સુંદર માખણનું આસ્વાદન કરે એમાં યશોદાજી આવીને જોયું, આખી લીલા સમજાઈ ગઈ કે આ કનૈયા સિવાય બીજા કોઈનું કામ નથી હેને, કારણ કે આ દિવસે ઘરમાં તો કોઈ હતું નહીં. તો આવી રીતે કૃષ્ણને જોઈ રહ્યા છે યશોદાજી દરવાજામાંથી, અને ત્યારે કૃષ્ણને ખબર પડી કે મૈયા પાછળથી આવે છે, તો ઉખલ ઉપરથી કૂદી અને ભાગવા માંડ્યા. પાછળ યશોદાજી લાકડી લઈને દોડે છે પણ કૃષ્ણ હાથમાં આવતા નથી, કારણ કે યશોદાજીનું ભારેખમ શરીર અને કૃષ્ણ તો નાના નાજુક હતા. પણ કૃષ્ણએ જોયું કે પ્રેમથી જ્યારે કોઈ મને વશ કરવા ચાહે એને પ્રેમમાં હું વશ થઈ જાઉં છું. કૃષ્ણ આખરે એમના બંધનમાં આવી ગયા અને બંધનમાં આવી અને યશોદાજીએ કીધું કે આજે તને છોડવાનો નથી. તો કૃષ્ણ કહે છે પણ મારો મારો વાંક શું છે, મારો ફોલ્ટ તો બતાવો. ફોલ્ટ ઓલું મટકી ફોડી નાખી. કૃષ્ણ કે એ તો તમારા પગનું કડું લાગી ગયું એટલે ફૂટી ગઈ હતી. તો કે ઓલું વાંદરાઓને માખણ ખવડાવતો તો હું ઉભા ઉભા જોતી હતી, એ તો હું માખણ મારી મારીને વાંદરાઓને ભગાડતો હતો રૂમમાં, બાનું બતાવી દીધું. તો યશોદાજી કે ઠીક છે ચાલો આ બે માંથી બચી ગયો, પણ હું જયારે અહીંયા આવી તો તું ભાગ્યો શું કામ હે, કારણ કે ભાગે એ જ વ્યક્તિ જેને કઈ ગલત કામ કર્યું હોય. તો કૃષ્ણ કહે છે ભાગ્યો હું એટલે કારણ કે મૈયા તારા હાથમાં જે છડી હતી ને એ છડીની મને બહુ બીક લાગે છે અને છડીના ડરથી હું ભાગ્યો તો, બાકી આપણો કોઈ જગ્યાએ હાથ છે જ નહીં. યશોદાજી કે તું ગમે એટલી સફાઈ આપી દે પણ આજે હું તને છોડવાની નથી, કારણ કે આજ મૈયાએ મનમાં ઠાન લીધું છે. અને આચાર્યો એમાં લખે છે કે કૃષ્ણને કોઈ બંદી બનાવે અને સુદર્શન ચક્ર આવે નહીં એવું તો બને નહીં ક્યારેય. આજ મૈયાએ કૃષ્ણને પકડ્યા પણ સુદર્શને તે મહાવનની બહાર ઊભું છે, કારણ કે બ્રજમાં ઐશ્વર્યનો પ્રવેશ જ ક્યાં છે. એવું કોઈ અસ્ત્ર નથી, એવું કોઈ શસ્ત્ર નથી જે યશોદાજીની છડીને કાપી શકે. યશોદાજીને થયું આ ડરી જશે, લાકડી ફેંકી દીધી અને જે ઉખલ ઉપર ઉભા હતા એ જ ઉખલ સાથે બાંધવાનો પ્રયાસ કરવા લાગ્યા. બાંધવા માંડ્યા બાંધવા માંડ્યા પણ રસ્સી બે આંગળ છોટી પડે, એને નાની પડતી હતી બે આંગળી. યશોદાજીએ વિચાર કર્યો કે આ નાની પડે છે, બીજી રસ્સી લાવ્યા, ત્રીજી. પોતાના ઘરમાંથી 36 લાખ રસ્સી ભેગી કરી અને એનાથી જયારે બે આંગળ ટૂંકી પડી ત્યારે 36 લાખ કેમ થઈ કાલે સમજાવ્યું હતું એટલે આ પૂછતા નહીં. અને બાકી જે ગોપીઓ ઊભી હતી એને કીધું જાઓ તમે તમારા ઘરે રસ્સી લઈને આવો. ગોપીઓ રસ્સી લાવી, યશોદાજી બાંધવાનો પ્રયાસ કરે, કૃષ્ણ બંધાતા નથી અને ગોપીઓ બધી બાજુમાં ઊભી ઊભી હસી રહી છે યશોદાજી ઉપર. કૃષ્ણ બંધાતા નથી, આ બાંધવાનો પ્રયાસ કરે છે. તો કૃષ્ણએ જોયું કે આજ તો આ બધા લોકો માતા ઉપર હસી રહ્યા છે, તો કૃષ્ણએ સ્વેચ્છાએ બંધન સ્વીકાર કરી લીધું, બંધાઈ ગયા કૃષ્ણ. હરે કૃષ્ણ. તો યશોદાજીએ વિચાર કર્યો કે આમાં કોઈ ચમત્કાર નથી થયો હેને, આ તો મને જ બાંધવાની એટલી જલ્દી હતી કે હું રસ્સીઓની તો ગાંઠ મારતી હતી પણ કૃષ્ણની ગાંઠ નહોતી મારતી, મારે જ ઉતાવળ હતી. યશોદાજી એવું ન માન્યું કે આટલી બધી રસ્સીની ગાંઠ મારી વાની કમર એક વેંતની છે અને તો એ બધું ભૂલાઈ ગયું હેને. એને યશોદાજીએ કીધું હવે આ મારાથી ન બંધાય આવો નાનો એવો છોકરો. અને આટલું બોલતા બોલતા યશોદાજી નીકળી ગયા. હવે એને નથી ખબર કે આ આ 50-60 લાખ રસ્સી એના ઉદરમાં ખાઈ ગયો છે અને ત્યારે ઉખલ ની આરે બંધાઈને ઉભો છે. અને દામ ઉદર જેટલી પણ રસ્સી હતી બધી એના ઉદરમાં વહી ગઈ અને એ દિવસથી એનું નામ પડ્યું દામોદર. અને પછી હજી નામ તો કોઈ આપ્યું નહોતું દામોદર, પણ ભક્તો લખે છે કે રસ્સીઓ એના ઉદરમાં વહી ગઈ એનું નામ દામોદર થયું. ત્યારે આચાર્યો એ સાર લખ્યો કે જ્યારે ભગવાનને બાંધવાનો કોઈ વ્યક્તિ પ્રયાસ કરે અર્થાત ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે અને એ પ્રયાસમાં થાક્યા વગર જોઈ ભગવાનની બાજુ જતો રહે અને સામેથી ભગવાનની જો કૃપા પ્રાપ્ત થઈ જાય તો એ વ્યક્તિ ભગવાનને ગમે ત્યારે બાંધી શકે. ભગવાને સિદ્ધાંત સાબિત કરી દીધો. બાકી કારણો તો અનેક લોકો આપે છે, જે પોતપોતાના મન પ્રમાણે લીલાઓ સમજે છે, કારણ ઘણા બતાવે છે, પણ મુખ્ય કારણ એ છે કે ભક્તિમાં એક ભક્તોનો પ્રયાસ અને બીજું 50% ભગવાનની જો કૃપા હોય તો એ વ્યક્તિ ભગવાનને બાંધી શકે. તો યશોદાજીએ બાંધી દીધા. ત્યારે કહે છે કે ભગવાન કામ ક્રોધ લોભ આ બધું એક પછી એક એનામાં પ્રગટ થયું. જુઓ હવે ગીતામાં ભગવાન ઉપદેશ આપે છે કે આ કામ ક્રોધ લોભ આ બધા તો નરકના દ્વાર છે, હેને, જેનામાં કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ કામ ક્રોધ જેનામાં હોય ને, ત્રિવિધમ નરકેશ દ્વારમ, આ ત્રણેય નરકના દ્વાર છે અને બધા અનર્થો આજ કૃષ્ણમાં પ્રગટ થઈ રહ્યા છે અને એના કારણે એ ભાગી રહ્યા છે. તો એ ભાગવાની લીલાના વર્ણનમાં એક આચાર્ય બહુ સુંદર લખે છે કે જેની સત્તાને, ભગવાનની સત્તાને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા આ સંસારમાં નથી, શિવજીમાં નથી, બ્રહ્માજીમાં કે નથી કોઈ દેવી દેવતાઓમાં, કે જે ભગવાનની સામે જઈને ભગવાનની સત્તાને પડકાર કરી શકે, ત્યારે એના માટે એક બહુ સુંદર ચોપાઈના રૂપમાં આચાર્ય લખે છે કે કરી જ્ઞાન જોગ સમાધિ ધારત ધ્યાન આવત હૈ નહીં મન બુદ્ધિ ચિત્ત ઉપાય કા કરી દોરી પાવત હૈ નહીં. કે છે કોઈ જ્ઞાન યોગ કરે, કોઈ ધ્યાન કરે અને કોઈ સમાધિમાં લાગી જાય તો કહે છે ધારત ધ્યાન આવત હૈ નહીં, એ કોઈની સમાધિમાં યા કૃષ્ણ બંધાતા નથી. કેમ? ધ્યાન કોને કહેવાય? બે સેકન્ડ માટે કોઈ એક વસ્તુ ઉપર કોઈનું મન સ્થિર થઈ જાય એને શાસ્ત્રની ભાષામાં ધ્યાન કહેવાય, અને એક મિનિટ માટે કોઈ વસ્તુ ઉપર મન સ્થિર થઈ જાય એને સમાધિ કહેવાય. તો કહે છે એવા જ્ઞાનીઓ ધ્યાનીઓ યોગીઓ એના ધ્યાનમાં કૃષ્ણ બંધાતા નથી, એક મિનિટ ટકતા નથી. અને કહે છે મન બુદ્ધિ ચિત્ત ઉપાય કા કરી દોરી પાવત હૈ નહીં. તો પછી મનથી બુદ્ધિથી ચિત્તથી કેટલાય ઉપાય કરીને ભગવાનને બાંધવાનો પ્રયાસ કરે એને છતાંય ભગવાન બંધાતા નથી, એ કૃષ્ણને યશોદાજીએ દોરીથી બાંધી લીધા. બોલો, એને કઈ દોરી? જે દોરીથી બ્રજ વૃંદાવનમાં ગાયોને બાંધવામાં આવે છે અને ભક્તો પોતાના સૂક્ષ્મ શરીરને લગાવે છતાં કૃષ્ણને બાંધી નથી શકતા. પણ યશોદાજી આજ બંધન કરી નીકળ્યા ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે કૃષ્ણસ્તુ ગૃહ કૃત્યેષુ વ્યાગ્રાયામ માતરી પ્રભુ અદ્રાક્ષિત અર્જુનો પૂર્વમ ગોહ્યકો ધનદ આત્મજો. યશોદાજી તો બાંધીને વયા ગયા. કેમ? તો કહે છે ગૃહ કૃત્યેષુ વ્યગ્રાયામ. યશોદાજીને ઘરમાં બહુ કામ હતા. આવે શું કામ હતું? તો સૌથી પહેલું કામ કે એક તો આજ બધી દાસીઓને છૂટી હતી, હેને, કર્માંતર નિયુક્તા શું દાસીઓને બીજે લગાડી દીધી હતી કામમાં ઇન્દ્ર પૂજામાં, અને ઘરમાં યશોદાજી એકલા હતા. હવે બન્યું એવું, યશોદાજીએ વિચાર કર્યો કે કૃષ્ણએ મટકી ફોડી નાખી, માખણ બધું વયું ગયું, દહીં વયું ગયું, દૂધ વયું ગયું, હવે ઘરમાં કઈ છે નહીં, અને થોડી વાર થશે આ ભલે બંધાઈને ઉભો છે પણ ખાવાનું તો માગશે ને, એને દૂધ માગશે, દહીં માગશે, દૂધ પી લે પછી કૃષ્ણ માખણ માગતા તરત. હવે માખણની જે મટકી હતી તો ફોડી નાખી હતી, ઓલી હજાર મટકીમાં જે હતું એ તો એને લૂંટાવી દીધું હતું બધું. તો યશોદાજી કે આ ભૂખ્યો તો રહી શકતો નથી અને હમણાં ખાવાનું માગશે, ક્યાંથી લાવી દઈશ? તો યશોદાજી વિચાર્યું ઘરનું કામ કરવું, આનું ધ્યાન રાખીને ઉભી રહેવું. તો સુખદેવ ગોસ્વામી કહે છે ગૃહ કૃત્યેષુ વ્યગ્રાયામ, અર્થાત બહુ કામ હતા. એક તો કૃષ્ણ માટે ખાવાનું બનાવવાનું હતું, બીજું કે એ દિવસે ઘરમાં નારાયણની પૂજા રાખી હતી. હવે નારાયણની પૂજા હતી તો એના માટે 1000 મટકા માખણનો ભોગ લગાવવાનો હતો અને એ માખણ તો ઓલા વાંદરાઓને ખવડાવી દીધું. તો હવે પૂજા માટે તે 1000 મટકા બીજું માખણ કાઢવાનું છે. અને ત્રીજું નારાયણ પૂજા હતી તો ઘરમાં અતિથિઓ બહુ આવ્યા હતા, તો એ અતિથિઓ માટે તે પ્રસાદમાં એને દૂધ માખણ તો જોઈ, પણ યશોદાજી કે આને આજે બધું નષ્ટ કરી દીધું છે. તો વિચાર કરવા માંડ્યા કે આજે હું નવરી નહીં રહું, ઘરના કામ નથી. યશોદાજી જે ગોપીઓ ઉભી હતી એને કીધું, એક કામ કરો, તમે બધી મને કામમાં મદદ કરવા માટે આવો. ગોપીઓની ઈચ્છા તો નહોતી, કારણ કે કૃષ્ણને બંધાયેલા મૂકીને કેવી રીતે જઈ શકે, ઈચ્છા નહોતી. છતાં હવે મૈયા કહી રહી છે તો પછી જવું જ રહ્યું. તો બધી ગોપીઓને લઈ યશોદાજી ઘરના કામમાં લાગ્યા. અને ત્યાં થોડાક ઓલા છોકરાઓ જે સાના માના જોતા હતા ને આ બધું કૃષ્ણને બાંધ્યા, તો બીકથી બધા એની જે ટીમ હતી એ ટીમ બધી હંતાઈ ગઈ હતી ઝાડવા પાછળ, અને બધા જોતા હતા. આપણી ભાષામાં કેમ ડોકાસિયા કાઢતા હતા ઝાડવા. યશોદાજીએ કીધું, મને ખબર છે, અહીંયા આવો, બધા બોલાવ્યા. જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી બધાને અહીં ઉભા રહેવાનું છે. શું કામ? આ હાથે ગાંઠ ખોલીને ક્યાંય ભાગી ન જાય અને કાંઈ પણ ઉત્પાત ન કરે, એટલા માટે બધા અહીંયા ઉભા રહ્યો. અને આનું ધ્યાન રાખજો, કોઈ જાતનો ઉત્પાત ન થવો જોઈએ. તો યશોદાજી બધા છોકરાઓને રાખ્યા. તો કૃષ્ણને મનમાં થયું, હાલો એક ચાન્સ તો મળ્યો છૂટવાનો, કારણ કે આ તો બધી આપણી સેના છે. બિલાડીને કીધું હોય તું આ દૂધ સંભાળજે, હું હમણાં એ તો સ્વાભાવિક છે પી જાય. પણ યશોદાજીનું મન ગૃહ કાર્યોમાં એટલું બધું લાગી ગયું હતું કે આ છોકરાઓને કીધું કે આ અહીંયા બંધાઈને ઉભો છે ને, પણ હખણો નહીં ઉભો રહે, એટલે તમે ધ્યાન રાખજો. અને આ જે ઉખલ છે એ ઉખલ પથ્થરનું હતું, અને આ ઉખલમાં એટલો ભાર છે કે આને કૃષ્ણ ખેંચી નહીં શકે. તો ખેંચવાનો પ્રયાસ કરે તો તમે એને કહેજો, લાલા રહેવા દે, રોકજો. આવી રીતે યશોદાજી સલાહ આપી અને પોતાના ગૃહ કાર્ય માટે મહેલની અંદર વયા ગયા. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણના મનમાં એક વિચાર આવ્યો. એણે વિચાર કર્યો કે મારે આમાંથી મુક્ત થવું છે. માતા તો હવે વયા ગયા, તો એટલે છોકરાઓને કીધું અહીંયા આવો. આવ્યા, એ કે આ દોરીમાં જોવો તો મૈયાએ ગાંઠ ક્યાં મારીશ. તો યશોદાજી પરમ બુદ્ધિમાન હતા, એણે આખી જે રસી બાંધી હતી કનૈયાને એમાં ગાંઠ મારી હતી ઉખલની પાછળ. કારણ કે યશોદાજીને ખબર હતી આની જ્યારે જ્યારે દ્રષ્ટિ પડે છે તો ગાંઠ બધી ખુલી જાય છે, અને કેમ ન ખુલે? સંસારના ભવ બંધન જો ભગવાનની દ્રષ્ટિ પડતા ખુલી જતા હોય એમ, તો રસીની ગાંઠ શું છે? તો યશોદાજીને એવી ખબર નહોતી કે ભગવાન છે ને આને જોવે, આ જોવે છે એટલે ગાંઠ નથી લાગતી. તો એણે સ્વાભાવિક રીતે ઉખલની પાછળ ગાંઠ મારી હતી, એટલે કૃષ્ણ જોઈ નહોતા એકતા કે આ ગાંઠ કઈ જગ્યાએ લાગી છે. તો ઓલાએ કીધું ઉખલની પાછળ ગાંઠ મારી છે, એ કે ખોલો. હવે આ બધા છોકરાઓ બહુ પ્રયાસ કર્યો પણ ગાંઠ ખુલતી નથી. અને કેમ ખુલે? કારણ કે પ્રેમના બંધનથી બારી છે ને. યશોદાજીએ ના પાડી છે ગાંઠ ન ખોલવી જોઈએ, તો કોઈ વ્યક્તિ એવા નથી જે એ બંધનને ખોલી શકે કે કૃષ્ણને એમાંથી મુક્ત કરી શકે. કારણ કે પ્રેમનું જે બંધન છે ને ભક્તો, એ એક અદભુત બંધન છે. સુખદેવ ગોસ્વામી એક ઉદાહરણ આપે છે ભાગવતમમાં કે એક ભ્રમર હોય ને, આપણી ભાષામાં કહેવાય ને ભમરો, એ ભ્રમર કોઈ પણ લાકડા ઉપર બેસે, એ ગમે એવું કઠણ હોય, સાગનું હોય, સાલનું હોય, સીસમ હોય, સવાર પડતા સુધીમાં એ લાકડામાં કાણું પાડી દે. ગમે એટલું મજબૂત લાકડું હોય, કઠણથી કઠણ વસ્તુમાં ભમરો કાણું પાડી દે. પણ એ જ ભમરો જ્યારે કોઈ રસનું આસ્વાદન કરવા જાય હે ને, કોઈ ફૂલ ઉપર, અને ખાસ કરીને કમળના ફૂલ ઉપર જ્યારે બેસે, અને એ કમળના ફૂલમાં રસ લેતા લેતા સૂર્યાસ્ત થઈ જાય, કમળનું ફૂલ બંધ થઈ જાય અને ભમરો એમાં રહી જાય અંદર, જે લાકડા અને પથ્થરની અંદર એ કાણું પાડી દે, એ ભમરો ગુલાબની પાંદડી વડે નથી તોડી શકતો. એના એવા તીક્ષ્ણ દાંત એમાં કામ નથી આપતા. અને સવારે જ્યારે સૂર્યોદય થાય અને કમળ ખીલે તો ભમરો એમાં મરેલો પડ્યો હોય. આટલી કોમળ કમળની પાંખડીઓ એનું બંધન જો લાકડાને કાપવા વાળો ભમરો ન ખોલી શકતો હોય તો પછી આ તો કૃષ્ણ છે ને. અને એમાંય ભક્તોના પ્રેમ ભાવ ગ્રહી જનાર્દન, ભક્તોના પ્રેમને ગ્રહણ કરવા વાળા એ આ પ્રેમનું બંધન કેવી રીતે ખોલી શકે? ખોલ્યા નહીં તો ઓલા લોકો ઉભા રહી ગયા સામે, કરે શું બીજું હે ને? કારણ કે ઉખલ ઉપાડીને વાહે વાહે તો ફરાય એમ હતું નહીં, કારણ કે ઉખલ એટલું ભારે હતું. માનો કે આપણા પ્લાનિંગ કરે કૃષ્ણને કઈક બહાર જવું છે તો બધા મિત્રો મળીને વિચારે કે હાલો ઉખલને ઉપાડી લેવી આપણે બધા અને આગળ કૃષ્ણ ચાલે, એ સંભવ નહોતું. તો એ જ સમયે કહે છે કૃષ્ણસ્તુ અદ્રાક્ષિત અર્જુનો, ભગવાન શ્રી કૃષ્ણની નજર એ આંગણાની અંદર ઉભેલા બે અર્જુન વૃક્ષ ઉપર પડી. બે વૃક્ષો ઉભા હતા અને કૃષ્ણએ કીધું મારી પાસે એક પ્લાન છે. તાલુકો કીધું બોલ જલ્દી બતાવ હે ને મુક્ત થવાનો. પણ એ કે જો છૂટી જાવી પણ પછી પાછા કાલ પકડાશું તો ઓલા કે કાલનું કાલ જોયું જાય છે હે ને, પછી કાલ તો થવા દે, અત્યારે તો બંધનમાં છો અહીંથી ખુલવાનું છે. કૃષ્ણ કે જો ઓલા ઝાડ દેખાય સામે કે હા તમે બધા થઈને ઉખલને આડું પાડો, આપણે ખેંચીને ઉખલને લઈ જાવી ત્યાં, હું વચ્ચેથી વયો જાય છે, આ ઉખલ પાછળ હલવાઈ જાય અને ઉખલ હલવાઈ ગયો પછી હું થોડોક આંચકો મારીશ તો આ દોરી તૂટી જવાની છે, કારણ કે ઉખલ તો વચમાં હાલવાનું નથી અને દોરી તૂટી જાય એટલે આપણે છૂટા. તો બધા કે બેટર પ્લાન છે હે ને, અનુમોદન કર્યું એકદમ ફર્સ્ટ ક્લાસ. બધા હવે પથ્થરનો ઉખલ, બધા મિત્રોએ મળીને ધક્કો માર્યો અને ઉખલને આડું પાડ્યું અને આડું પાડ્યું અને કીધું હવે ખેંચો. કનૈયો કે આટલું ભારે એમનામ ખ્યા હે એકલે ધક્કો મારો વાહે? તો ઓલા છોકરાઓ ગોળ ગોળ ફેરવતા, હવે ગમે એટલી ભારે વસ્તુ હોય પણ ફેરવવાની હોય તો એમાં કઈ બળની જરૂર ન પડે હે ને. કોઈ વસ્તુ તમે ઉચકી ન એકતા હોય તો એને તમે આમ ધક્કો મારીને ગોળ ગોળ ફરતી ફરતી જવા દો તો એ સરળતાથી વહી જાય. તો આવી રીતે બધાએ મદદ કરી અને ધીમે ધીમે કૃષ્ણ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા એ બે વૃક્ષની નજીક આવ્યા. નજીક આવ્યા તો કૃષ્ણના મનમાં એક વિચાર થયો. એ બે વૃક્ષને જોતા જોતા સુખદેવ ગોસ્વામી લખે છે શ્લોકમાં, પુરા નારદ શાપેન વૃક્ષતા પ્રેપિતો મદા નલકુવર મણિ ગ્રીવો ઇતિ ઇતિ ખ્યાતો શ્રીયાન્વિતો. કૃષ્ણએ વિચાર કર્યો કે આ વૃક્ષમાંથી મારું બંધન તો મુક્ત થઈ જશે પણ મારે નારદજીની વાણીને સત્ય કરવાની છે, મારે મુક્ત થવાનું છે અને મારી સાથે સાથે બીજા બે જીવનો ઉદ્ધાર કરવાનો છે. કૃષ્ણ આવું વિચારી રહ્યા છે ચાલતા ચાલતા અને જેમ જેમ નજીક આવતા જાય તો એટલે વૃક્ષના શરીરમાં જે બે વ્યક્તિઓ હતા એના વિષયમાં કૃષ્ણે વિચારવાનું ચાલુ કર્યું. સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઝાડની અંદર એ બે જણા કોણ હતા? હવે જો આજના વૈજ્ઞાનિકોએ એવું કીધું આજથી લગભગ 200-250 વર્ષ પહેલા કે વનસ્પતિમાં જીવ છે, ડોક્ટર જગદીશચંદ્ર બોઝ એણે સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવ છે. આ 5000 વર્ષથી ભાગવતમમાં લખ્યું છે કે કૃષ્ણે જે વૃક્ષો પાડ્યા એમાં જીવ છે, સાબિત છે, ભાગવત પ્રમાણ છે. છતાં દુર્ભાગ્ય એવું છે કે લોકોને આજે ભાગવત કરતા વિજ્ઞાન ઉપર વિશ્વાસ વધારે છે. બોલો, હવે આપણે એમ કહેતા હોય કે ઇન્ટરનેટનો યુગ આવ્યો, કેટલી બધી માહિતી મળે, આ મળે, ઓલું મળે. કેટલા વર્ષો પહેલા એ વૃક્ષોને શ્રાપ મળેલો નારદજીથી વૃક્ષો બનવાનો, વગર ઇન્ટરનેટ ખોલે કૃષ્ણને ખબર છે કે આનો ઉદ્ધાર કરવાનો શું કામ, નારદજી આને બાંધ્યા છે. નથી ટેકનોલોજી ભાગવતમાં, પણ શ્રદ્ધાની કમીના કારણે ભાગવતના શબ્દો સમજાતા નથી. ક્લીન પ્રમાણ આપી રહ્યા છે કૃષ્ણ વનસ્પતિમાં જીવ છે અને બહાર હોત નીકળશે, હમણાં આગળ ભગવાનની સ્તુતિ કરશે. તો કહે છે પુરા નારદ શાપે ન વૃક્ષતા પ્રેપિતો મદાત નલકુવર મણિગ્રીવો ઇતિ ખ્યાતો શ્રીયાન્વિતો. સુખદેવ ગોસ્વામી કહે છે કે પહેલાના સમયમાં નારદ મુનિએ શ્રાપ આપ્યો હતો અને નારદ મુનિના શ્રાપ આપવાથી આજે બે ઝાડ ઉભા છે, એ નળકુંવર અને મણિગ્રીવ, એ બે કુબેરના પુત્રો હતા, પણ નારદજીના શ્રાપથી આ નંદ ભવનમાં એને વૃક્ષ બનીને ઉભું રહેવું પડ્યું છે. સુખદેવ ગોસ્વામી અહીંથી કથાને હંકેલી લેતા હતા કે નળકુંવર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો અને પછી બીજી લીલાને શરૂ કરવા જાય ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે, ઉભા રહ્યો, આમ આપણે પડીકા વાળવાના નથી. મને ઈ કહો કે આ નારદ મુનિ એને શ્રાપ હું કામ આપ્યો? નારદજી અત્યાર સુધીમાં જેને મળ્યા એનો ઉદ્ધાર કર્યો છે, એને ભગવાનના ચરણોમાં લઈ ગયા છે. પ્રથમ ઘટના છે નારદ મુનિ કોઈને શ્રાપ આપી રહ્યા છે અને એ પાછું કહે છે ક્રોધિત થઈ ભગવાનના ભક્તોના લિસ્ટમાં, બ્રહ્મચારી ભક્તોના લિસ્ટમાં નારદ મુનિ પહેલા નંબરે છે. જેમ ગૃહસ્થ વૈષ્ણવમાં શિવજી શિરમોર છે એવી રીતે બ્રહ્મચારીઓના લિસ્ટમાં નારદજીનો પહેલો નંબર છે. અને એ નારદ મુનિ જેના જીવનમાં કામ ક્રોધ લોભને કોઈ સ્થાન નથી, ક્યારેય ક્રોધિત થતા નથી. સાંભળ્યું તમે નારદજી કોઈ દી ક્રોધિત થયા? કોઈ પણ લીલા તમે જોઈ લો તો પરીક્ષિત મહારાજ કહે છે આવું કેમ બન્યું? એવું કયું કર્મ કર્યું તું આ બેએ કે નારદજી જેવા ઉચ્ચ કોટીના ભક્તના મનમાં ક્રોધ પ્રગટ થઈ ગયો? અને કેવો ક્રોધ કે ક્રોધમાં આવીને પાછો એને શ્રાપ આપી દીધો. પરીક્ષિત મહારાજ કે એ મારે સાંભળવું છે, આ શું લીલા ઘટના બની હતી. ત્યારે શ્રી શુકાવાચ સુખદેવ ગોસ્વામી કહે છે, રુદ્રસ્ય અનુચરો ભૂત્વા સુદપ્તો ધનદ આત્મજો. સુખદેવ ગોસ્વામી કહે છે કે રુદ્રસ્ય આ નળકુંવર અને મણિગ્રીવ જે એક તો કુબેરના પુત્ર હતા, હવે આ કુબેર કોણ છે જાણો છો તમે? દેવતાઓના ખજાનચી છે. દેવતાઓનો ટોટલ હિસાબ કિતાબ વહીવટ બધું ધન કુબેરજી પાસે હોય. અને તમે જુઓ કદાચ કોણ બનેગા કરોડપતિમાં જાઓ તમે, અને એમાં એક પ્રશ્ન આવે કે દુનિયામાં સૌથી વધારે ધનવાન, ધનના અધિષ્ઠાતા કોણ છે? તો એમાં આવે કુબેરજી. અને એ કુબેરના પુત્રો આ નળકુંવર અને મણિગ્રીવ, અને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા હતા કુબેરને. તો શિવજીની એની ઉપર કૃપા થઈ રુદ્રસ્ય શિવજીના અનુચરો બન્યા. એક તો કુબેરના પુત્રો શિવજીના અનુચર બન્યા, તો શિવજીએ એને બે વાતની છૂટી આપી કે એક તો પદ મળી ગયું શિવજીના અનુચર બન્યા એટલે સ્થાન મળ્યું, અને બીજું કે મંદાકિની નદીના તટ ઉપર જે કૈલાસ પર્વત છે એ કૈલાસ પર્વતના એક ઉદ્યાનમાં જ્યાં ગંગાની એક ધારા મંદાકિની વહે છે, ગંગાની અનેક ધારાઓ છે એમાં એક ધારાનું નામ છે મંદાકિની, એ મંદાકિની ધારામાં નજીકમાં તટ ઉપર એક ગાર્ડન હતું, બહુ સુંદર બગીચો હતો. તો આ નળકુંવર અને મણિગ્રીવને એમાં પરમિશન મળી ગઈ ફરવાની, આમાં તમારે મોજ કરવાની. નારદ મુનિ કહે છે આ તો એવું થયું, એક તો વાંદરો એમાંય ઉપરથી એને વીંછી ગવડ્યો. હવે વાંદરો ચંચળ તો હોય જ સ્વભાવથી, અને એમાંય જો એને વીંછી ગવડે તો એ કેટલા તોફાન કરે, અને એમાંય વીંછી કવડ્યા પછી કોઈ એને દારૂ પીવડાવે, અને પછી તમે કલ્પના કરી શકો એ હાથમાં ન રહે. તો એમ એક તો કુબેરના પુત્ર પૈસા તો હતા, એમાંય શિવજીએ પદ આપ્યું પોતાના અનુચર બનાવ્યા, અને અનુચર બનાવ્યા પછી ગાર્ડન આપ્યું ફરવા માટે, અને એવું રમણીય સ્થાન અને મંદાકિની જેવી પવિત્ર નદીઓની ધારા વહે. પણ અભિમાન વધી ગયું પછી, અને ગોસ્વામીજી માનસમાં બહુ સુંદર કહે છે કે પદ મળ્યા પછી કોઈને અહંકાર ન આવે. દક્ષ પ્રજાપતિને જ્યારે આ સંસારની અંદર પ્રજાપતિનું સ્થાન આપવામાં આવ્યું તો એનામાં અહંકાર આવી ગયો. ત્યારે ગોસ્વામીજી લખે છે કે પદ મળ્યા પછી તે અહંકાર કોઈનામાં ન આવે એવો વ્યક્તિ આ પૃથ્વીમાં હજી સુધી જન્મ જ નથી. પદ જેને મળ્યું અહંકાર એને આવવાનો એ 110% ફિક્સ છે. થોડું તમે પહેલા તો હરે કૃષ્ણ પ્રભુજી એમ કરતા હોય હે ને, અને તમે કહો ને પ્રભુજી આજથી તમે કાઉન્સિલર આવે હે ને, પછી તો એ પ્રણામ ભૂલી જાય પહેલા હે ને, કે વૈષ્ણવને પ્રણામ કરવા જોઈએ. પણ બહારનું ક્યાં ઉદાહરણ ગોતવું, આપણી જ ઉપર નજર કરવી ને. કાઉન્સિલર નો બન ત્યારે તો પ્રભુજી કઈ કૃપા કરો ને. મેં બધાને પ્રણામ કરતા આવ્યો, તિલકમાળા જોયું નથી, પ્રણામ કર્યા નથી. અને કાઉન્સિલર બનાવે અને એમાંય તેમ કહી દે ને પ્રભુજી એક પ્રોગ્રામ તમારે લેવાનો છે, પછી તો વાત જ જવા દો. પછી કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું માનવાનું નહીં, આપણે જ સર્વે સર્વા છીએ. હવે એક સામાન્ય નાના એવા પૃથ્વીના પદથી જો અહંકાર આવતો હોય તો વિચારો, કુબેરના પુત્ર અને શિવજીના અનુચર બન્યા પછી આવડા રહીએ કે? એક આચાર્ય તો બહુ સુંદર કહે છે કે ધન સંપત્તિ કહેવા વાળું કોઈ ન હોય, સાંભળવા વાળું કોઈ ન હોય, અને મૂર્ખતા, આટલું જયારે ભેગું થાય ને ત્યારે એ વ્યક્તિના અનર્થો વધતા જાય. એક તો પૈસા હોય, અને પૈસા હોય એટલે અહંકાર આવે, અને એમાંય પાછું કોઈ કહેવા વાળું ન હોય ઘરે કે ભાઈ તું આ રહેવા દે, આમ ન કરાય, અને ઉપરથી પાછા મૂર્ખ હોય. પૈસા હોય, અહંકાર હોય, કોઈ કહેવા વાળું ન હોય અને મૂર્ખ હોય એટલે બુદ્ધિ ન હોય, આવા વ્યક્તિનો હંમેશા નાશ થઈ જાય છે ગમે એટલું હોય. આ અનર્થ જેનામાં હોય, આ ચાર અનર્થ એનો નાશ. અને આ ચારેય આ લોકોને મળી ગયું હતું ભેગું, સંપત્તિનો કોઈ પાર નહીં. અને સ્વાભાવિક છે, તમે જુઓ આ દુનિયાની અંદર સૌથી વધારે બગડેલા લોકો હોય ને ખરાબ બુદ્ધિના, એ પૈસા વાળા છે. અહીં કોઈક બેઠા હોય ને ખોટું લાગતું હોય તો એ અપવાદરૂપ હોય તો એમાં ના નહીં, જે નારદ મુનિ કહી રહ્યા છે હું કહી રહ્યો છું. કારણ કે ગરીબ લોકોને બગડવું હોય પણ બગડવા હાટું પૈસા જોઈને હે ને, હાલો જુગાર રમવો છે હે ને, પણ જુગાર રમવા હોય પૈસા વગર રમાય? માંસાહાર કરવો છે, વેજીટેરિયન કરતા નોનવેજ મોંઘું હોય, કોઈ પણ કર્મ કરવું છે પાપ, પણ પૈસા તો જોઈને. તો આ જે અનર્થો છે એનું મૂળ છે અર્થ. સુખદેવ ગોસ્વામી કહે છે અર્થ અનર્થસ્ય મૂલનમ, સંસારમાં જે કાંઈ પાપ થઈ રહ્યું છે એ પાપનું મૂળ છે ધન. કારણ કે જેની પાસે ધન જ નથી તો એ પાપ શું કરશે? જેને ખાવાનું માંડ માંડ પૂરું થતું હોય એ પાપ ક્યાં કરવા જવાનું છે? તો ધનનો અહંકાર. અને 11મા સ્કંદની અંદર ભાગવતમમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે જેની પાસે અર્થ હોય એ અર્થથી 15 પ્રકારના અનર્થ પ્રકટ થાય, અને એ 15એ 15, અરે એક અનર્થ કાફી છે કળિયુગના જીવોનો નાશ કરવા માટે. પણ બહુ જેની પાસે અનર્થ હોય અને એ અર્થ ભગવાનની સેવામાં જો ન લાગે તો એનાથી 15 અનર્થ પ્રગટ થઈ અને એ વ્યક્તિનો નાશ કરી દે છે. એ વ્યક્તિનો પોતાનો નાશ કરે છે, પોતાના આખા કુળ પરિવારનો નાશ કરી દે છે. એટલે આ બેયને રોકવા વાળું કોઈ હતું નહીં, તો બે પૈસાની છૂટી ભોગની વસ્તુઓ લેવા માંડ્યા, દારૂ પીવા માંડ્યા, અને રાત દિવસ અપ્સરાઓને સાથે રાખી અને આ વનની અંદર ફરવા આવતા જાય, આવે ને જાય. અને એટલી બધી ભોગ વાસનાઓ વધી ગઈ આ બેયની કે મંદાકિની જેવી પવિત્ર નદીની ધારાઓને જે ડાયરેક્ટ શિવજીના મસ્તકથી નીકળે છે એ આખા વાતાવરણને દૂષિત કરી નાખ્યું. હે ને, મન ભાવે એમ ફરવાનું, કોઈ રોકે તો એનું માનવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં. અને કુબેરના પુત્રો અને શિવજીની કૃપા, કોણ આ લોકોને કાંઈ કે? કોઈનામાં હિંમત હતી નહીં અને આખા કૈલાસનું વાતાવરણ દૂષિત કરી નાખ્યું બેય મળી. એમાં એક દિવસની ઘટના છે, સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે. એકદા એક દિવસ બન્યું એવું કે થોડી ઘણી અપ્સરાઓને સાથે લઈ, અને અમુક આચાર્યો લખે છે કે રમભાઈ એક જ અપ્સરા હતી, પણ ભાગવતમમાં કહે છે કે ઘણી બધી સ્ત્રીઓ હતી સાથે, એને લઈ અને એ મંદાકિનીની ધારામાં આ બધા સ્નાન કરવા માટે પડ્યા. કેવી રીતે? તો કહે છે નિર્વસ્ત્ર, નહોતું આ બેયના શરીર ઉપર એકય કપડું કે નહોતું ઓલું સ્ત્રીઓના શરીર ઉપર એકય કપડું. અને મંદાકિની જેવી પવિત્ર નદીની ધારામાં સ્નાન કરવા માટે પડ્યા, અને એ જ સમયે ભગવાનના અનુકૂળ વાતાવરણથી કે ભગવાનની જ ઈચ્છા હશે, નારદ મુનિ રસ્તેથી કીર્તન કરતા કરતા નીકળ્યા. ભગવાનના ભક્તોનો સ્વભાવ છે ગમે ત્યાં જાતા હોય તો એ કીર્તન ગાતા રહે, ભગવાનના નામનું સ્મરણ કરતા રહે. કીર્તન કરતા કરતા નીકળ્યા તો જેવલી સ્ત્રીઓ હતી એણે સાંભળ્યું કે કંઈક અવાજ થઈ રહ્યો છે, અને આકાશના માર્ગે જોયું તો નારદ મુનિ જઈ રહ્યા છે. પરમ શ્રેષ્ઠ ભગવાનના ભક્તને જોયા. અપ્સરાઓને તો બુદ્ધિ હતી, કારણ કે એને દારૂ નહોતું પીધું. મન એનું સ્ત્રી સ્થિર ન હોય જે લોકો નશો કરતા હોય. ઘણા લોકોને કહેવી તમે માવા ન ખાવ, સિગરેટ ન પીવો, તો ઈ કે હું આટલા વર્ષો માવા ખાવ છું, મને કાંઈ કેન્સર બેન્સર નથી, જો મારું મોઢું ખુલે ચારે આંગળી અંદર જાય છે, બોલો હું કામ ન ખાવું. આ તમારા મોઢા ખુલે કે ન ખુલે એટલે શાસ્ત્ર ના નથી પાડતું કે તમે વ્યસન ન કરો. વ્યસન કરવાની ના એટલે પાડી છે કે જે વ્યક્તિ વ્યસન કરતો હોય એનું મન ક્યારેય સ્થિર ન થાય. અને વ્યસન જે છે એ ધર્મનો કયો પાયો કાપે છે? તપસ્યા. વ્યસન વાળા વ્યક્તિનું મન ક્યારેય સ્થિર ન હોય, અને જેનું મન સ્થિર ન હોય એ તપસ્યા શું કરે જીવનમાં? આપણે કેવી કળિયુગ આવ્યો, યાદશક્તિ. યાદશક્તિ કળિયુગે નથી ઘટાડી, યાદશક્તિ વ્યસનો એ ઘટાડી છે. કારણ કે વ્યસન કરતા હોય એની બુદ્ધિ સ્થિર ન હોય, અને બુદ્ધિ સ્થિર નથી તો પછી એક વ્યસ્ત ઉપર મન કેવી રીતે કેન્દ્રિત થાય? એટલે શાસ્ત્ર ના પાડે છે કે વ્યસન કરવાનો અર્થ છે ધર્મનો સત્ય ધર્મનો તપસ્યા નામના પગને કાપી રહ્યા છે, એટલે વ્યસનની ના પાડી. બાકી માવા ન ખાતા હોય ને અમુકના એમના મોઢા નથી ખુલતા, એમ તો એનો કારણ એવા આપે ને આપણને એમ થાય કે આ લોકોની બુદ્ધિ હકીકતમાં નાશ થઈ ગઈ છે. ગીતામાં ભગવાન કહે છે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ઈ આવા લાગે, કાંઈ વિચાર નહીં, આપણે હું બોલવી છે, હું કહેવી છે, બસ સીધું આમ છે એટલે આમ કરવી છે. અને એટલા બધા બુદ્ધિમાન કે વેદ જાણે એની અંદર હમાઈ ગયા હોય, બહાના ને કારણ ક્યાંકથી ને ક્યાંકથી તૈયાર જ હોય. આપણે કહેવી ભજન કરો ને તો હજાર બહાના કાઢે, મારી પાસે ટાઈમ નથી, અમારે હું કામ કરવું જોઈએ, અમારે કાંઈ વાંધો નથી, અમે જીવનમાં દુઃખી નથી. ખબર નથી રહેતી શરીર ક્યારે છૂટી જાય છે, ક્યારે આત્મા શરીરમાંથી વયો જાય છે, અને ક્યારે ફોટામાં આપણે મઢાઈ જાવી છે, રહે છે ખબર? રોજ પેપરમાં શ્રદ્ધાંજલિઓ જોતા હોય, છેલ્લું પાનું ખોલે, આપણો કોઈ નથી. અને એક દિનો સમય આવે ખુદનો ફોટો શ્રદ્ધાંજલિમાં, હે ને, પેપર જોવા વાળું કોઈ ન હોય, કારણ કે જે ભાઈ જોતા હતા એ તો શ્રદ્ધાંજલિમાં વયા ગયા. બીજાનું જોવા કરતા ખુદ પહેલા પોતે સમજવું જોઈએ. શાસ્ત્રમાં નિયમો એટલા માટે આપ્યા છે, એમ બાકી આપણે આપણા પૈસા દઈને માવો ખાવો, આપણું શરીર બગાડવું, આ ઋષિ મુનિઓને શું વાંધો છે આપણી? અરે એક કઈ ઋષિ મુનિની તમાકુની ફેક્ટરી છે? એમ કે ફેક્ટરી વાળા અરે ઋષિઓનો કઈ વિરોધ છે? કોઈ તકલીફ નથી. આ ઋષિઓને વ્યસન વાળા કઈ લેવા દેવા છે જ નહીં, પણ નિયમ છે વ્યક્તિની પવિત્રતા માટે. એને ભ્રમિત જે થઈ ગયેલા મન છે કળિયુગમાં, એને સીધા રસ્તા ઉપર લાવવા માટે શાસ્ત્રની અંદર આવા નિયમો મૂકવામાં આવ્યા છે. અને જો નહીં માનો તો આ બેની સ્થિતિ જોવો. આગળ નારદ મુનિ નીકળી રહ્યા છે, કીર્તન થઈ રહ્યું છે, આ સ્ત્રીઓએ સાંભળ્યું અને તરત જ એ નદીમાંથી બહાર નીકળી ગઈ, કિનારા ઉપર આવી અને વસ્ત્રો પહેરવા માંડી. વસ્ત્રો પહેરીને એકદમ સુસજ્જ થઈ નારદ મુનિને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને એક બાજુ ઉભી રહી ગઈ. તો નારદ મુનિએ જોયું કે આ સ્ત્રીઓએ પ્રણામ કર્યા, એ સ્ત્રીઓએ આદર સન્માન કર્યો, અને આ બે હજી નશાની હાલતમાં નગ્ન અવસ્થામાં ત્યાં ઉભા હતા. તો નારદ મુનિ કઈ કે એની પહેલા નારદ મુનિને ગાળ્યું દેવા માંડ્યા, હે ને, કારણ કે દારૂ પી ગયો હોય અને હું બોલું એનું ભાન ન હોય. નારદ મુનિને કીધું આ બુઢો અત્યારે અહીંયા આવ્યો, હે, અમારા રંગમાં ભંગ પડવા માટે, તમને કોઈ રસ્તો નથી મળતો બીજો જવા હતો? આમ જોવો તો નળકુંવરની મણિગ્રીવની વાત સાચી હતી. નારદજી અને શિવજી કોક નાતું હોય ત્યાંથી જ નીકળે, એમ દેવ્યાની શર્મિષ્ઠા અહીં સ્નાન કરતા હતા. આગળ એક પ્રસંગ છે નવમ સ્કંદમાં, ત્યારે આપણને એમ દેખાડો આ નાતા હોય ત્યાં ત્યાં જઈને શું કામ છે? પણ કામ આ લોકોનો ઉદ્ધાર કરવા હતો, કારણ કે નારદજી જેવા શુદ્ધ ભક્તો હંમેશા બીજા જીવનું કલ્યાણ કરવા માટે ત્યાં જાય છે. બાકી નારદજી ને શું કામ હોય? રસ્તો બીજો ન હોય અને આકાશના માર્ગે જતા હતા, સાનમાં વૈયા ગયા હોત તો વિમાન જાય, આવડાને બોલાવવાની હું જરૂર, પણ આવ્યા હતા ખાસ કરીને આ બેનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે ઊંચા કુળમાં જન્મ લીધો હોય ને તો માની લો કે આપણે બહુ પૈસા વાળા હોય અને માર્કેટમાં આપણે નુકસાન જાય ને હાવ ઝીરો થઈ જાવી, તો કોઈક મદદ કરે કે નહીં, કે હાલો ભાઈ હું પૈસા આપું તેમ ધંધો ચાલુ કરો પાછો? કારણ કુળ ઊંચું હોય, ક્રેડિટ હોય માર્કેટની અંદર તો લોકો ધન આપે, એમ આ બધા હતા ક્રેડિટ વાળા ઘરના. એટલે નારદજીને થયું કે આને આમનામ નરકમાં જઈએ તો ઠીક નથી, આને આને બચાવવા જોઈએ, આનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે નારદજી ને આવ્યા હતા. નારદજીને ગાળ્યું દીધી, નારદજી સાંભળી શાંતિથી, સાંભળી લીધી. અને પછી નારદ મુનિએ એ બેને કીધું કે તમે આમ નિર્વસ્ત્ર અવસ્થામાં છો અને ક્યારેય આવી રીતે સ્નાન ન કરવું જોઈએ, તમે આ નદીમાંથી બહાર નીકળો. ત્યારે એ બે પાછું હામું બોલવા માંડ્યા તો નારદજીએ કીધું કે આ એમ નહીં માને, કારણ કે રોગ અઘરો છે એટલે દવા અને અઘરી આપવી પડશે. કારણ કે જેવો રોગ હોય એવી દવા કરવી પડે, આ રોગ એમનામ જાય એમ નથી. નારદજી વિચાર કરો કે આની ઉપર કૃપા તો કરવી જ છે હવે, કારણ કે ઈ જો એના સ્વભાવથી નથી ફરતો તો પછી હું તો સાધુ છું, મારો સ્વભાવ કેવી રીતે ફરે. નારદજી વિચાર્યું દવા અને આપવી જરૂરી છે. એટલે એમણે એક યુક્તિ કરી, નળકુંવર અને મણિગ્રીવને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ધન અને મદ, એક પૈસા અને બીજું અહંકારથી તમે આ અનર્થ કરી રહ્યા છો, આ અનર્થ બંધ કરો અને અહીંયાથી બહાર નીકળી જાઓ. તોય ઓલા દારૂના નશામાં નન્યાને ઉભા રહ્યા, પાણી ઉછાળતા હતા કાર્ય. તો નારદજીએ વિચાર્યું કે જેની પાસે બહુ પૈસા હોય ને એ ક્યારેય આમ ડાયરેક્ટ પ્રવચન સાંભળે નહીં. માનો તમે કોઈ પૈસા વાળાને બોલાવો, હાલો ને જરાક પ્રવચનમાં, તો એમાં નીચે બેહવાનું લે. આપણે જ ગમીને જવી, આપણે હાટું ખુરશી તૈયાર હોય, આ હોય તે હોય, આપણે હેઠે બેહવાનું, કારણ કે એના એના સ્ટેટસમાં હોય, એના લેવલમાં હોય. તો નારદજી કહે છે કે ધની વ્યક્તિઓ પાસેથી જ્યાં સુધી ધન વયું ન જાય, એ દરિદ્ર ન થઈ જાય, ત્યાં સુધી એને ધનની વેલ્યુ ખબર નહીં પડે કે પૈસાની શું કિંમત છે. એ પૈસા આવી રીતે ભોગમાં ન વાપરવા જોઈએ. તો નારદજીએ વિચાર કર્યો કે આને નિર્ધન, આને ગરીબ બનાવી દઉં, એકદમ દરિદ્ર, હે ને, અને પછી ખબર પડશે કે દરિદ્રતામાં શું તકલીફ છે. પ્રભુપાદજી એક ઉદાહરણ આપે છે આમાં, જેના પગમાં કાંટો વાગ્યો હોય ને એને જ ખબર પડે કાંટાનો કાંટો વાગવાથી પીડા કેટલી થાય, દર્દ કેટલું થાય. બંગાળમાં એક બહુ સુંદર કહેવત પ્રભુપાદજી વારંવાર કહેતા, વંધ્યા કી બુજી બે પ્રસવ વેદના, જેણે ક્યારેય પુત્રને જન્મ જ નથી આપ્યો એને શું ખબર પડે કે પ્રસવની વેદના કેવી હોય. એ તો એ જ સ્ત્રી જાણે છે જેના શરીરથી કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ હોય. તો નારદજીએ વિચાર્યું કે આને પાઠ ભણાવવો જોઈએ, આને નિર્ધન બનાવવા જોઈએ. પણ એ પહેલા નારદ મુનિ થોડા શ્લોકોમાં એને ઉપદેશ આપી રહ્યા છે. નારદજીની વાત આમ તો કડવી તો છે જ, કારણ કે દવા હંમેશા કડવી હોય ને. અને એવું નથી ખાલી આ નળકુંવર મણિગ્રીવને નહીં ગમે, કદાચ આપણને ન ગમે, અને એવું થાય. નારદ મુનિ કહી રહ્યા છે કે આપણે બધા, આપણે એટલે નારદજી નહીં, એક આચાર્ય ટીકામાં લખી રહ્યા છે કે આપણે બધા ધનના ગુલામ થઈ ગયા છે. એટલા બધા ધનના ગુલામ કે ધનને તે જીવનનું પરમ શ્રેય માની લીધું છે. બસ પૈસા જીવનમાં હોય તો જ જીવનમાં સર્વે સર્વા છે, બાકી જીવનની કોઈ વેલ્યુ જ નથી. આવું આપણે માની લીધું છે કળિયુગમાં. અને લોકો ભજન નથી કરતા એનું મુખ્ય કારણ આ છે, ધન. ભક્તિ કરશું તો ધંધો નહીં આવે, ધંધો નહીં આવે તો પૈસા નહીં આવે, અને પૈસા નહીં આવે તો આપણે અહીં કરશું શું, સૌથી મોટો પ્રોબ્લેમ. પણ નારદ મુનિ કહી રહ્યા છે કે ધને ગુલામ બનાવી દીધા છે. એટલે જ્યારે ક્યારેક ક્યારેક પ્રવચનમાં આવા પૈસાની વિરોધી વાત આવે ને તો અમુક લોકો છે ને ભક્તોની ટીકા કરતા હોય, આવડાને શું ખબર કેમ પૈસા રળાય, એને જ ખાલી બેહીન માઇકમાં બોલવું છે ને. અહીંયા અમે ઘર આંકવી છીએ એટલે અમને ખબર છે કેમ પૈસા આવે, કેમ ઘર હાલે. જો નારદ મુનિ એ નથી કહી રહ્યા કે તમે ઘરનું પાલન ન કરો, નારદ મુનિ કહી રહ્યા છે કે જે ધને તમને ગુલામ બનાવી દીધા છે એમાંથી બહાર નીકળવાનું છે, આસક્તિ છોડી દેવાની છે ધનમાંથી. શું કામ? કારણ કે જ્યાં સુધી ધનમાં આસક્તિ રહી ત્યાં સુધી મન આ સંસારમાં ક્યારેય ભગવાનમાં નહીં લાગે. પેલા સૂત્ર સાંભળ્યું ને, અર્થ અનર્થ છે મૂલનમ, જેટલા અનર્થો હૃદયમાં બેઠા છે ને એ બધાનું કારણ અર્થ છે. એટલે નારદજી ધનના દોષ બતાવતા કહે છે કે કનક કનક તે સૌ ગુની, કનક કનક તે સૌ ગુની માદકતા અધિકાય, વાખાએ બહુ રાય જગ, વાપાએ બહુ રાય કનક કનક. એક કનક નો અર્થ થાય ધતુરો. હવે ધતુરો કો ખાઈ ગયો હોય શું થાય? કોઈક અનુભવ વાળા વ્યક્તિ કોઈ હશે એને ખબર છે એ ધતુરાથી નશો થાય ને. આમાં લખ્યું છે આપણને ખબર નથી શું થાય કે કનકે કનક તે સૌગુની માદકતા અધિકાય. ધતુરો ખાઈ જાય તો વ્યક્તિને નશો થાય. અને બીજું બીજા કનક નો અર્થ થાય સુવર્ણ. આ સંસારમાં જેની પાસે સોનું હોય ને એને તો કહે છે સૌગુની માદકતા અધિકાય, એને તો સો ગણો અભિમાન અહંકાર વધી જાય જેની પાસે સુવર્ણ હોય. અને એનો નશો જીવનભર નો ઉતરે હે ને. આપણી પાસે એટલું પડ્યું છે. ઘણા લોકો શું કરે, બહુ સોનું થાય ને પછી સોનાના બિસ્કિટ બનાવી દે કે હાથ જવામાં સારું પડે ને. પછી ગણતા હોય એક બિસ્કિટ થયું, બે થયા, ત્રણ થયા, ચાર થયા, પાંચ, અને છઠ્ઠા એ વયો જાય, બિસ્કિટ નાન્ય પડ્યું રહે. આ જ થાય છે કે બીજું કઈ? કારણ કે નારદ મુનિ કહી રહ્યા છે વાત ખોટી હોય તો પાછી આપજો. એ છઠ્ઠું ગણવા રહે નહીં તો એ વયો ગયો હોય, આ બિસ્કિટ વધતા જાય. હવે વિચાર એનો કોઈ લાભ છે કે તમે તિજોરીમાં ધન વધારતા જાઓ વધારતા જાઓ વધારતા જાઓ અને એક દિવસ એવો કે બધું અહીં મૂકીને વયા જાઓ હે ને? આમાં કઈ બુદ્ધિમાની છે? અમારે એક પ્રભુજી એકવાર કહેતા એ કે જેની પાસે બહુ ધન હોય એ શું કરે, બેંકમાં મૂકે, સેફમાં મૂકે, અને બ્લેક મની હોય કંઈક ઘરનો સેફ ચાલુ કરે ઓલા ઇન્કમટેક્સ વાળાથી બચવા હાટો. કારણ કે પૈસા જ એટલા થઈ ગયા હોય, આવી વ્યવસ્થા કરતા હોય ક્યાં આને મૂકું. અને પછી તમે પૂછો ને તમારી પાસે પ્રોપર્ટી કેટલી, તો કે આપણી પાસે 20 કરોડ રૂપિયા છે. ક્યાં પડ્યા છે? 10 આંગળીયામાં છે, 10 સેફમાં પડ્યા છે. ગમે ને પૂછો કે તમારી પાસે કેટલા પૈસા, તો કે છે 50 કરોડ દેખાડો. તો એમ હાથ ઉપર થોડા હોય, સેફમાં પડ્યા હોય, આમ માર્કેટમાં પડ્યા છે, આમ છે તેમ છે. પાસે તો 10,000 એ માંડ નીકળે ખીચામાંથી હે ને, રોકડા ન હોય કેશ. તો એ પ્રભુજી કહેતા જો ધન આપણું બેંકમાં જ પડ્યું રહેવાનું છે સેફમાં, અને ખાલી માનીને જ ખુશ રહેવાનું છે કે આપણા પૈસા બેંકમાં પડ્યા છે, એ છે બીજું કઈ છે? માનવાનું જ હોય જો આપણા પૈસા બેંકમાં પડ્યા છે તો માનો ને બધી બેંક આપણા બાપાની છે. કારણ કે છેલ્લે જ બધું હરખું થવાનું છે ને. જો જેના એકાઉન્ટમાં પૈસા પડ્યા છે એનું મૃત્યુ થાય તો એ મૂકીને વયો જવાનું છે, અને આપણે મરવી તો એ જવાનું, જવાની સિસ્ટમ હરખી જ છે બધાની. તો પછી માની લો ને આખી દુનિયા છે એ આપણા બાપાની છે, બીજાને ભાડે આપીશ ઉધારમાં. હે, જીવનમાં મોજ કરો. કારણ કે નારદ મુનિ કે અંત સમયની ગતિ શું છે? ત્રણ પ્રકારે ગતિ છે. ગમે એવું શરીર હોય, દેવતાનું હોય, મનુષ્યનું હોય, હિન્દુનું હોય, મુસલમાનનું હોય, ગમે એનું હોય, પ્રત્યેક વ્યક્તિના શરીર ત્રણ પ્રકારે જાય. એક તો આપણી હિન્દુ વિધિ પ્રમાણે શમશાનમાં લઈ જાય, અગ્નિમાં સુવડાવે, એટલે શરીર બળીને રાખ થઈ જાય. મુસલમાન જેવા જે ધર્મનું પાલન કરી રહ્યા છે જમીનમાં દાટી દે, જમીનમાં દાટે તો અમુક સમય પછી એના કીડા બની જાય, ક્રિમી બની જાય શરીરમાંથી, અનેક જીવ નવા પ્રગટ થાય અને એ જ પ્રગટ થયેલા જીવો એ શરીરને ખાઈ જાય. થોડાક સમય પછી ખોદો તો હાડકા સિવાય કઈ હોય નહીં એમાં. અને ત્રીજું પારસી લોકો જે છે એ પશુઓને ખવડાવી દે, આ શરીર જે હોય જે મરી જાય અને જંગલમાં મૂકી આવે, એનો એક કૂવો હોય. મુંબઈમાં એકવાર જોયેલી ઘટના છે, પારસીઓનો આવો કૂવો છે બોમ્બેમાં એક. તો મુંબઈ તમે કદાચ જાઓ અને બહુ ગીધ ઉડતા હોય ને ઉપર, તો સમજી જાવ આ પારસીનો કૂવો છે અહીંયા. કારણ કે એ લોકો જયારે મરી જાય તો એ સબને કૂવામાં ઊંધું ટીંગાડી દે, પછી આકાશમાંથી ગીધ એ બધા પક્ષીઓ આવે અને એ શરીરને ખાઈ જાય, અને હાડક્યા વધે ત્યારે ઓલા લઈને પાછા એની જે વિધિ થતી હોય કરીને નાખી દે. નારદ મુનિ કે યા તો શરીર રાખ થઈ જવાનું છે, યા તો કીડા ક્રિમી બની જવાનું છે, અને યા તો પશુઓનું મળ બની જવાનું છે. કારણ કે ગીધ એ ખાશે તો ખાઈને પશુ એમાંથી મળ બનવાનું છે ને. તો આ શરીરની ત્રણ જ ગતિ છે, આનાથી વધારે ચોથી આ પંચભૂતના શરીરની બીજી કોઈ ગતિ નથી. એટલે ધનની અંદર એટલું બધું આસક્ત ન રહેવું જોઈએ કે છેલ્લે જો પ્રત્યેક વ્યક્તિના શરીરને આ ત્રણ જ ગતિ મળવાની છે તો પછી અહીંયા આટલી બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? આટલી બધી ધનમાં આસક્તિ રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે ધનનું જે આકર્ષણ છે ને એ વ્યક્તિને સૌથી વધારે મોહિત કરે છે. તમે ગમે એ વ્યક્તિને પૂછો, તારે પૈસા જોતા છે, કોઈ ના પાડે એમ. તમે ઓલો કે પણ તમે મને પૈસા આપો છો કામ, બસ હું તારી ઉપર પ્રસન્ન થઈ ગયો, પૈસા જોતા છે, આલે 10,000 લઈ જા, કોઈ ના પાડે એમ, કોઈ નહીં. હમણાં કોકને એમ કીધું, પ્રભુજી ભગવદ્ ગીતા લઈ જાઓ, મફત આપો ને તોય. પ્રભુજી વાંચતા જ નથી આવડતું, નિશાળે ક્યાં ગયા છે, આ તો એક બાનું છે, વાંચતા આવડતું નથી, અમે નિશાળે ગયા નથી, ભગવદ્ ગીતા લઈને શું કરશું, કોણ વાંચશે ને. ખોટે ખોટી તમારે ઇસ્કોનની એક બગડ છે, રહેવા દો ને, એ ન લઈ જાય. કોકને કીધું, પ્રભુજી કઈ કઈ વસ્તુ તમે મૂકો, ભગવાનનો ફોટો ઘરે લેતા હતા, ક્યાં પ્રભુજી, નાના એવા ઘર હવે કળિયુગમાં જગ્યા ક્યાં છે, એમાં આ એમ ન થાય. પૈસા આપો ને કોઈ ના પાડે, મારા ઘરે જગ્યા નથી એમ, ન હોય તો કરે. પેલા જમાનામાં હંતાડતા લોટના ડબ્બામાં, ઘઉંના ટીપણામાં, આવું સુરતમાં થતું, પાણી આવ્યું ને એમાં ખબર પડી, ઘઉંના ટીપણામાં પૈસા ન મુકાય એમ, કારણ કે ઓલા ઘરવાળાને થોડી ખબર હોય કે આ માતાજી આમાં નાખતા હોય છે, એ જ બિચારા ઘઉં નાખતા તેમ નાખ્યા, તે ઓલા કચરા વાળાને મળ્યા, બોલો. અને ખોટી વાત લાગતી હોય, જે લોકોનો અનુભવ હશે એને પૂછો, ટીવીમાં 3-4 દિવસ એ જ ન્યૂઝ આવે, આ કચરામાં જ આટલા મળ્યા, અહીંથી આટલું મળ્યું, બોલો. આકર્ષણ જ એટલું છે ધનનું, નારદ મુનિ કહી રહ્યા છે, મોહિત કરે છે વ્યક્તિને. પણ મનુષ્ય અભણ, પણ ધનના મદથી જો છકી ગયેલો હોય, અર્થાત ભણ્યો ભલે ન હોય, અભણ એટલે આપણું ઓલું સ્કૂલનું એફોર એપલ વાળું ભણતર નહીં. ભણવાનો અર્થ છે કે ભક્તિના વિષયમાં, નિવૃત્તિ માર્ગના વિષયમાં શિક્ષા ભલે ન પ્રાપ્ત કરી હોય, પણ પૈસા જો મળી ગયા હોય ને, જેમ આપણા ગુજરાતના અનેક લોકો છે, ભણ્યા નથી પણ આજ કરોડો રૂપિયા કમાય છે, તો એ પોતાના ધનનો ઉપયોગ ક્યાં કરે છે, તો ત્રણ વસ્તુમાં નારદ મુનિ કહી રહ્યા છે. એક તો મદિરા, જ્યારે પૈસા વધે ને તો પોતાનું સ્ટેટસ જાળવવા માટે લોકો દારૂ પીવાનું ચાલુ કરે, એને સૌથી પહેલા. ભાઈ તમે પૂછો ને, તમે આ બધું તો મોટા લોકોની પાર્ટીમાં તો આવું બધું હોય, એમ તો હોય તો આપણે પી લેવું, હોય તો કોઈ ઝેર ભરીને મૂક્યું હોય તો, હાલાકી ઝેર જ છે, દારૂમાં ઝેરમાં કોઈ અંતર નથી, કારણ કે ઓલું જલ્દી મારી નાખે ને આ ધીમે ધીમે મારે, કામ તો બે મારવાનું જ કરે. પણ મેં પહેલા કીધું ને, બુદ્ધિ જ ભગવાને કળિયુગમાં એટલી આપી છે ને, આમ તો બુદ્ધિ હરખી જ આપે છે, પણ વાપરે આમ આટલી બધી હાલે છે એનું કારણ હવે સમજાય છે કે પેલા વાપરી જ નથી, કારણ કે આગળ જો વાપરી હોય એઝ ઇટ ઇઝ પડ્યું છે, ગમે ના માઇન્ડ ખોલીને જોવો, હજી બુદ્ધિ એમનામ છે, જેમ ભગવાને આપી હતી એમ ને એમ, એટલે પછી આમાં ઉપયોગ કરે, દારૂ પીવાનું ચાલુ કરે. અને જ્યારે એનાથી વધારે ધન વધી જાય, પછી દારૂમાંથી આદત લાગે સ્ત્રીઓની, વ્યભિચારની. વિવાહ થયા હોય, બહુ સુંદર પરિવાર હોય, પત્ની હોય, પુત્ર હોય, છતાં પૈસા આપી અને સ્ત્રીઓને ખરીદતા હોય, અને આ વાત કળિયુગમાં ગરીબ વ્યક્તિ તો બિચારા નથી કરતા, કારણ કે વ્યભિચાર કરવો હોય તો પૈસાની જરૂર પડે, પણ ધની વ્યક્તિઓ માટે આજે સહજ થઈ ગયું છે, ફેશન છે આની. અને હકીકત આ બધી વ્યાસપીઠ ઉપરથી કહેવાની વાત નથી, અને નારદ મુનિ કહી રહ્યા છે કે ધન જ્યારે વ્યક્તિ પાસે વધે ત્યારે પોતાની સ્ત્રીઓને છોડી અને સંસારમાં પરાઈ સ્ત્રીઓને પૈસાથી ખરીદી અને એનો ભોગ કરવાનું ચાલુ કરે છે. અને પ્રાયઃ આપણા સમાજની અંદર આ થઈ રહ્યું છે. કારણ એક જ છે, સત્સંગનો ભાવ છે, સાચા વિચાર, સારા વિચારોનો ભાવ છે. અને આને લોકો એક સારી વાત માને છે કે પૈસા વાળામાં આવું હોય હોય નહીં. જો પરીક્ષિત મહારાજનું જીવન, આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટો છે, છતાં જીવનમાં કોઈ બીજી સ્ત્રી ઉપર નજર નથી કરતા. અરે બીજાની વાત છોડો, ભગવાન શ્રી રામચંદ્ર જનકપુરીમાં ગયા, હજારો સ્ત્રીઓ રામ અને લક્ષ્મણના સ્વરૂપને જોઈ રહી છે, મનમાં કામનાઓ થઈ છે કે આની જેવા પતિ અમને પ્રાપ્ત થાય, છતાં કોઈ સ્ત્રીઓ ઉપર રામ કે લક્ષ્મણજીની નજર નથી ગઈ. ક્યારે બગીચામાં આવ્યા, સીતાજીને જોયા, નજર ગઈ ભગવાન રામની સીતાજી ઉપર, અને સીતાજીમાં ભગવાન રામનું મન આવિષ્ટ થઈ ગયું. ત્યારે ભગવાન રામ બહુ સુંદર શબ્દો કહે છે માનસમાં કે લક્ષ્મણ, નિશ્ચિત આજ તારી ભાભી બનવાની છે, લક્ષ્મણજી કીધું, કેમ તમને કેમ પાકો વિશ્વાસ છે આની સાથે તમારા વિવાહ થશે? ત્યારે ભગવાન રામ કહે છે, બહુ સુંદર વાત,
રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય.
લખન રઘુકુળની રીતિ છે, પ્રાણ જાય ક્યારે વચન નો જાય, એમ રઘુકુળના રાજાઓના મન એટલા દ્રઢ છે. રઘુકુળના રાજાઓનું મન ક્યારેય પરાઈ સ્ત્રીઓમાં જાય નહીં. આપણે કળિયુગમાં તો માની લો ભક્તિ કરતા હોય, ક્યારેક ક્યારેક બીજી સ્ત્રીઓને જોઈ લેવી મનથી ક્યારેક ગમી જાય, પણ બહાર કોઈને કહેવી નહીં, થોડાક દિમાં ભૂલી જાય, પાછા માળામાં મન લગાડી દેવી. પણ રામચંદ્ર ભગવાન કહી રહ્યા છે કે રઘુકુળમાં જેટલા રાજાઓ થયા એનું મન ક્યારેય બીજી સ્ત્રીમાં જાય નહીં, અને જો વયું જાય તો સમજી લેવું કે ઈ જ એની પત્ની બનવાની છે, હેને, તો જ એનું મન બીજી સ્ત્રીઓમાં જાય. દ્રઢતા ના આયા, એક હોય ત્યારે મન અનેકમાં રમતું હોય. કારણ શું છે? ધન. નારદજી કહી રહ્યા છે, ધનને જો યોગ્ય રીતે વાપરવામાં ન આવે, બહુ ધન મળ્યું હોય પણ એ ધન જો ભગવાનની સેવામાં ન લાગે ત્યારે આવું થાય. બાકી એવું નથી કે પૈસા વાળા લોકો ભજન ન કરે, ભક્તિ નથી કરતા. આ આપણે જે અહીંયા કથાઓ કરવી છે, કીર્તન સપ્તાહ તે બધું થાય છે, તો એની પાછળ આપણને અનેક દાન આપવા વાળા ભક્તો છે, એની પાસે પુષ્કળ પૈસા છે, અને એ પૈસો ભગવાનની સેવામાં વાપરે છે તો આખું પરિવાર સુખેથી ભજન કરે છે, સુખેથી રહે છે, અને ભગવાન એની ઉપર કૃપાય કરે છે. એવું નથી કે બધા પૈસા વાળાનો આવો સ્વભાવ હોય. નારદજી કહી રહ્યા છે કે જે લોકો અહંકારથી પોતાના ધનનો ઉપયોગ કરે છે એની આ દશા છે. પહેલા દારૂ પીતા શીખે, પછી સ્ત્રીઓની પાછળ જતા શીખે, અને આ બે થઈ ગયા પછી જુગાર રમવાનું ચાલુ કરે. અને આ નારદજીની વાત ઉપર વિશ્વાસ ન હોય તો આપણા કાઠિયાવાડી સમાજમાંથી જેટલા જેટલા કરોડોપતિઓનું પતન થયું છે એને જઈને એકવાર પૂછજો, તમે જીવનમાં શું કર્યું હતું જેનાથી તમારા આટલા બધા રૂપિયા વયા ગયા? અને જો આ ક્રમ ન આવે તો મને આવીને તમે કહેજો કે પ્રભુજી, તમે જે કહેતા હતા એ નારદજીની વાત ખોટી પડી. એક કે એક વ્યક્તિ જેનું આપણા સમાજમાંથી આજે નામ નિશાન નીકળી ગયું છે, વર્ષો પહેલા કરોડો રૂપિયા હતા. આ જ ક્રમ, પેલા દારૂમાં લાગે, પછી સ્ત્રીઓમાં જાય, અને પછી જુગાર, હેને, અને એ જુગાર એનું સર્વસ્વ લઈને વયું જાય બધું. પછી બુદ્ધિ આવે. નારદજી એ જ કરી રહ્યા છે કે આની પાસે ધન છે એટલે આ બે ને અહંકાર વધી ગયો છે, જો ધન વયું જાય તો આ બે સીધા લાઈન ઉપર આવશે. હેને, ગરીબી આવે પછી ખબર પડે. પેલા મોટા વિઘાયક ના બંગલામાં રહેતા હોય અને પછી બે બેડરૂમ હોલ કિચનમાં આવે પછી ખબર પડે કે દરિદ્રતાનું દુઃખ શું છે, કેવી રીતે જીવાય એમાં. તો કહે છે, આ સંસારની અંદર ધની વ્યક્તિઓની ઇન્દ્રિયો જે છે એના વશમાં હોતી નથી, અને એના કારણે એ પાપ કરવા તૈયાર થાય છે. પૈસા જેની પાસે હોય એનું મન એની ઇન્દ્રિયોના વશમાં ન હોય, કારણ કે જે કાંઈ કરે બધે પૈસાની જરૂર પડે, અને પૈસા હોય એટલે સીધો જ પૈસાનો ગાહ કરે. અને આવી રીતે એટલા ભોગમાં પડી જાય, એટલા ભોગમાં પડી જાય કે પછી એનું મન એનાય વશમાં નથી રહેતું. અને જ્યારે બહુ વ્યક્તિ આમાંથી કંટાળી જાય ને, પછી આત્મહત્યા કરે. તમે કદાચ ન્યૂઝ પેપર જે વાંચતા હોય એને પૂછજો કે ઘણી વાર એવું આવે છે કે આટલો પૈસા વાળો વ્યક્તિ, આટલી બધી સંપત્તિનો માલિક છતાં આત્મહત્યા કરી. તમે એવું કોઈ દી સાંભળ્યું? ઝૂંપડામાં રહેતો હતો, રોડ ઉપર મહેનત કરતો હતો, આત્મહત્યા કરી? બને કોઈ દી? શું કામ? કારણ કે એની ઇન્દ્રિયો જે છે એના કંટ્રોલમાં હોય. કેમ? પૈસા વાળાની ઇન્દ્રિયો એના કંટ્રોલમાં નથી, અને ગરીબ દરિદ્રોની ઇન્દ્રિયો એના કંટ્રોલ. એનું કારણ શું જાણો છો? પૈસા વાળાને નત નવું ખાવાની પીવાની આદત હોય, હેને, કારણ કે ધનની કોઈ કમી ન હોય એટલે ગમે એ શરીરમાં જતું હોય. અને ઓલાને હાંજ પડે 100 રૂપિયા ગોતવાના હોય, હેને, કે આજે હાંજે કેમ ખાવાનું મળશે. અને ક્યારેક એવું બને કે દિવસ ફેલ જાય, ભૂખ્યાય રહેવું પડતું હોય ક્યારેક, તો એ ભૂખના કારણે એનું શરીર દુર્બળ થઈ ગયું હોય. અને શરીર જ્યાં સુધી શરીરમાં શક્તિ ન હોય ત્યાં સુધી ઇન્દ્રિયોનું કામ નથી કરતી, ક્યારેય ઇન્દ્રિયોમાં તાકાત નથી આવતી. તો હવે શરીર જ જયારે નબળું છે, શરીરમાં તાકાત જ નથી, તો ભોગ ક્યાંથી કરશે? ઇન્દ્રિયોને વિષયોમાં જવું છે, પણ વિષયોમાં જવા માટે એક તો ધનની જરૂર પડે અને ધનની સાથે સાથે ઇન્દ્રિયો સશક્ત હોવી જોઈએ. હવે ઓલા નેતા બે ની કમી હોય. સુખદેવ ગોસ્વામી તો સીધું કહે છે કે કોઈ પણ સાધુ તપસ્યા કરવા જાય ને, અને તપસ્યા કરી અને ઇન્દ્રિયોને જેટલી વશમાં કરે એટલી ગરીબ જે લોકો હોય ને એની ઇન્દ્રિયો એમના વશમાં હોય. કારણ કે ઓલાને ક્યારેક ક્યારેક ખાવાનું મળતું હોય સાધુને, એટલે એને ઇન્દ્રિયો વશ કરી હોય. અને આને તે તપસ્યા બેની હરખી જ હોય હે ને. પછી બને હું કે બિચારો ગરીબ વ્યક્તિ હોય ને, આવી રીતે કઈક સત્સંગમાં આવી ગયો હોય તો અહીંથી એને કીધું કે તમે શરીર નથી આત્મા છો, તેને એક વારમાં લાગી જાય. અને ઓલા પૈસા વાળાને આવો પ્રભુજી બેસો ખુરશી આપો, અને એમાં કઈક વળી સારું કોમેડી એવું પ્રવચન આપ્યું હોય ને તો સાંભળે, સિદ્ધાંત કીધો હોય ઊંઘી જાય પાછા બોલ, સાંભળવાની આદત ન હોય. અને ઓલાએ તો વિચાર કર્યો કે આ જીવન આખું આમ નામ ગયું, પણ હવે આમાં રહેવું, અહીંથી છૂટવાનો ઉપાય. અને ઓલાને તો એમ જ હોય કે આજ સર્વે સર્વા છે, આજ મારું શરીર છે ડાયાબિટીસ વાળું, આજ અમર રહેવાનું છે હંમેશા. અત્યારે આ રોગ બહુ નીકળ્યો છે ધનીઓમાં, ગમે ને પૂછો હારી ખુશી મીઠાઈ પ્રભુજી ડાયાબિટીસ. અને ઈ ડાયાબિટીસ વાળું શરીર, અને એમ માને કે આ અમર રહેવાનું છે કાયમ માટે બોલો. એટલે એનામાં બધામાં રસ ન હોય, કદાચ લાવીને તમે બેહારો ને, અને તમે જોઈ લો અહીં તમે જેટલા બેઠા છો આમાં પૈસા વાળા ઓછા હશે. હું કામ, કારણ કે જેની પાસે ધન નથી ઈ જ આ સંસારના દુઃખને, આ સંસારની જે તકલીફ છે એને સમજી અને આ સંસારમાંથી બહાર નીકળવાનો ઉપાય ગોતે છે. અને એટલે જ તમે જુઓ ભગવાનના જે ભક્તો છે એ ધનને છોડી અને પછી ભક્તિમાં લાગે છે. પરીક્ષિત મહારાજને ભાગવત સાંભળવું હતું તો પરીક્ષિત મહારાજે શું કર્યું? આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ, બધો ત્યાગ, ઘરનો ત્યાગ કરી દીધો, પત્નીનો ત્યાગ, અને એક ધોતી પહેરી ગંગાના તટ ઉપર આવીને બેઠા અને સુખદેવ ગોસ્વામીથી ભાગવત સાંભળવા માંડ્યા. આ તો દ્વાપરની વાત છે. નજીકમાં આવો નરસિંહ મહેતા, 700 પૈસા વાળા ઘર હતા, નાગર બ્રાહ્મણ જેને કહેવામાં આવે, 700 ઘર જુનાગઢમાં. 700 એ સલાહ આપી કે નરસિંહ કઈક કામે લાગ, નોકરી ધંધો કર, નગર આમ નામ નાત બારો વયો જાય છે. અને ગયા, ધંધો નહોતો, નાત બાર વૈયા ગયા, એને નાત બાર વૈયા ગયા. એવા બહાર નીકળ્યા કે બહાર નીકળીને વૈકુંઠ વૈયા ગયા. બોલ્યા હજી આટા કાપતા હશે ને જન્મ મૃત્યુમાં, કારણ કે ભજન કરવું છે તો દરિદ્ર તો થવું પડશે. કારણ કે જ્યાં સુધી ભોગ નહીં નીકળે ત્યાં સુધી ભજન કેવી રીતે અંદર જાય. અને ભોગ છે ને એટલે જ રોગ છે. જ્ઞાનેશ્વરી ગીતામાં એક બહુ સુંદર સૂત્ર આપ્યું છે, ભોગને રોગનો હંમેશા ભય રહે છે. સમજી લેવું, રોગ શરીરમાં ત્યારે જ આવે જો જીવનમાં ભોગ કરવાની આદત પડી ગઈ હોય. બાકી જે વ્યક્તિ ભોગ ન કરતા હોય ને એના શરીરમાં ક્યારેય રોગ ન આવે. આપણા બે પેઢી પાછળ વ્યા જાઓ, હીરાનો ધંધો જયારે નહોતો ને ખેતીવાડી ઉપર હાલતું હતું, હતી કોઈને ડાયાબિટીસ, એક એક ડોલ લાડવા ખાતા હોય હે ને. અમારા ગામમાં હજી બે ત્રણ બાબા જીવે છે, એક ડોલ મૂકો તો હજી ખાઈ જાય બોલો. અને ડાયાબિટીસ નું નામ નથી ને, આપણે એક લાડવો નથી ખાતો બોલો તોય ડાયાબિટીસ છે. કારણ નથી સમજાતું તમને? તો કહેતા કે આપણે સુરતમાં આવ્યા ને બેઠાડું જીવન થઈ ગયું, આ બધું કેમિકલ વાળું શાકભાજી ખાવા માંડ્યા, એટલે નહીં ભોગ કરવા માંડ્યા છો એટલે આ રોગ આવીને બેઠા છે. શાસ્ત્ર કર્યું, કારણ કે ભોગ ને રોગ નો ભય છે, શાસ્ત્રમાં લખ્યું છે. આપણે માનતા આપણું જીવન સારું થયું, સારું થયું બગાડ્યું. પહેલાના લોકો આટલું આટલું ખાય, એક ડોલ લાડવા એટલે તોય પાછું દાળ ભાત રોટલી ખાવું ને એક્સ્ટ્રા હે ને. અને આપણને એક લાડવા આપ્યો ને તો પ્રભુજી અડધો નહીં હાલે, ગળ્યું ન હાલે આપણે. અરે ખાય એવો નથી રહીએ કે માણા ખાય એવો તો બોલો. અને પૈસા વધતા ગયા વધતા ગયા, તે નોટો ને બટકા ભરાય, 1000 ની નોટ ને ખવાય એટલે અડધી ખાઈ લો ઘડીક ભોગમાં. વિચાર કરવાનું એ છે કે જો તમે ડાયરેક્ટ પૈસાને ખાવાનું ચાલુ કરો, હાલો આજ હોની પચાની એક એક નોટ ખાઈ જાઓ, ડાયરેક્ટ ખાઈ જાઓ પૈસાને, તોય જે સુખ નથી આપતા તો એને વાપરીને જે વસ્તુ લાવો એ ક્યારેય સુખ આપે જીવનમાં? વિચારણીય પ્રશ્ન છે ને. જે પૈસાને સીધા ખાવાથી સુખ નથી મળતું તો એને વટાવીને તમે જે વસ્તુ લાવો છો એ કેવી રીતે સુખ આપી શકે? નારદજી સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિયોને આપોઆપ તપ ભોગવવું પડે છે. કોને? જે ગરીબ છે એને તપસ્યા કરવી ન હોય થઈ જાય. અને આ લોકો બધા આવી રીતે ભોગ કરવામાં પડ્યા છે. તો પૈસા વાળાનો એક બીજો દોષ બતાવી રહ્યા છે, એ પર પીડન માટે હંમેશા તૈયાર હોય. માનો કોકને મારવો હોય કહી દે, ઓલા જે હોય ને ગુંડા હોય ને બોલાવે, આલે 10,000 ઓલા ને મારે, ખાલી હાથ ભાંગવાનો જોજે, પાછો વધારે નો થાય, એ ફિક્સ હોય કેટલો મારવાનો છે પૈસાથી, બોલો. અને સ્વાભાવિક છે, આજ પૈસાથી કયું કામ નથી થતું. દેશના નેતાઓને ખરીદી શકાય, પોલીસને ખરીદી શકાય, વકીલોને ખરીદી શકાય, અને આ બધાને ખરીદતા હતા ત્યાં સુધી ઠીક છે, મંદિરના સાધુઓને પૈસાથી ખરીદવાનું ચાલુ કર્યું. એને મૂર્ખતા હતી કે પૈસાથી આ સાધુઓને ખરીદતા હતા. એ ખરીદવા વાળા તો મૂર્ખ હતા, પણ મૂર્ખતા સાધુઓમાં આવી એને કે પૈસા લઈને વેચાવા હોતે માંડ્યા, બોલો. બ્રાહ્મણો પૈસાથી વેચાય, બોલો. આજ પૈસાથી હું નથી મળતું, અને એટલે ધની લોકો આ સમાજમાં જેનાથી નીચે હોય એ લોકોને દુઃખ આપે છે. કઈ કઈ તકલીફ પડે, સીધો પૈસાનો ઘા, આનું આમ કરી નાખો, ઓલાનું આમ કરી નાખો, અને થઈ જાય પર પીડન માટે હંમેશા. તો આવી રીતે આ દરિદ્રતાનું જે દુઃખ જાણશે, એ જ વ્યક્તિનો અહંકાર નીચે ઉતરે છે. પેલા પૈસા હોય ને તો આમ નાના માણસોની હામે ન જોતા હોય, કોઈને બોલાવતા ન હોય. હું ઘણી વાર કહું છું પ્રવચનમાં કે આપણી પાસે અત્યારે ફોર વ્હીલો આવી ગઈ છે, હેને, તો સાયકલ વાળો જતો હોય ને કદાચ ભટકાઈ જાય, તેને ગાળ ન દેવાય, યાદ કરે કે આપણી સાયકલ નહોતી એક દી, હેને. હા, આ ફોર વ્હીલ વાળાનો અધિકાર નથી સાયકલ વાળાને ગાળું દેવાનો, હેને. પણ અહંકાર જ ધનનો એટલો છે ને. મારા એક મિત્ર છે કનુભાઈ, ક્યારેક ક્યારેક મળે ને, મોરારી બાપુના પરમ આશિક વ્યક્તિ છે, એની જ કથા સાંભળતા હોય. તો એણે મને એક વાત બહુ સુંદર કીધી, એણે નવી ગાડી લીધી ને, તો પછી મને પૂછ્યું, પ્રભુજી તેમ ચલાવતા કેમ નથી? એ કે પ્રભુજી જ્યારે જ્યારે એની સીટ ઉપર બેહું છું ને, ત્યારે એવો અહંકાર પ્રગટ થાય છે, એમ થાય છે કે દુનિયામાં સર્વે સર્વ હું છું. એ સ્ટેરિંગમાં કેટલો અહંકાર છે, બોલો. એને એની ડ્રાઇવિંગ સીટ ઉપર બેહું ત્યાં હું મારી આ બધી ભક્તિ ભજન કથા શ્રવણને ભૂલી જાવ ને, એમ થાય કે હું જ સર્વે સર્વા છું. એટલે હું ક્યારેય એ સીટ ઉપર નથી બેઠતો. અને બિલકુલ સત્ય વાત, જ્યારથી ગાડી લીધી એના ઘરે એમને પડી છે, આજ સુધી સીટ ઉપર નથી બેઠા ક્યારેય. હવે એક ગાડી જો આટલો અહંકાર પ્રગટ કરાવી દેતી હોય, તો પછી જેની પાસે આટલું મોટું ધન છે એનામાં કેટલા દોષ હશે ભક્તો. તો સંસારના લોકોને એવી આદત પડી છે, આગળના શ્લોકમાં કહે છે કે સંગ કરવો જોઈએ, કોનો? ભગવાનના ભક્તોનો, સાધુઓની સંગતિ કરવી જોઈએ. અને સંસારના લોકો કરે જ શું, પૈસા વાળાનો સંગ કરે. ઓલા ભાઈ પાસે તો આટલું ધન છે અને આટલા કમાણા, મોટા માણા હારે રહેવું જોઈએ, આપણું કઈક થાય. મોટા માણા હારે રહેશો તો વયા જાવ મફતના ભાવમાં નરક ભેગા, હેને. કારણ કે શાસ્ત્રમાં લખ્યું, જે કાર્ય, જે પાપ વ્યક્તિ કરતો હોય એની હારે રહેવું, એને સાથ આપો, એનો મતલબ શું છે? એ પાપનો 100% ભાગીદાર બનવું, 50% નહીં, 100% પૂરેપૂરું. જેટલું ફળ એને મળવાનું છે એટલું જ આને મળવાનું છે. અને આપણે એવા લોકોનો સંગ ગોતી રહ્યા છે. અને પછી પૂછવીને, તમે આવા લોકો હારે હું કામ રહ્યો? બધાની જરૂર પડે જીવનમાં, એટલે હે પૈસાવાળા નારે તો કે જરૂર પડે ને જીવનમાં બધાની, ભાઈ એનો સંગ કરે. અરે સંગ જો કરવો હોય તો ભગવાનના ભક્તોનો કરવો જોઈએ. તમે કુરેશની કથામાં સાંભળ્યું ને, કુરેશને ભગવાન પ્રસન્ન થયા કીધું શું જોઈએ છે? કે વૈકુંઠ જવું છે મારે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારી સાથે જેટલા લોકોનો સંબંધ છે બધા વૈકુંઠ આવી જાહે. કુરેશ પ્રસન્ન થઈ ગયા, બોલો. ભગવાનના ભક્તો સાથે મિત્રતા રાખો ને ખાલી, તો બેઠા બેઠા ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. હે, અને ધની લોકો અરે રાખશો તો નરકમાં ભેગા વાહે તમને લેતા જાય હાલ. કારણ કે ધામમાં જો હારે મળતું હોય તો ભાઈ અહીં નિયમ તો હરખા હોય ને ભાઈ બધી જગ્યાએ, હે. તો આવી રીતે એકવાર એક બહુ મહાન ભક્ત હતા, તો એને એ સમયે મુગલોની રાજધાની હતી ફતેહપુર સિકરી. તો સિકરીમાં એ સાધુને બોલાવ્યા, આ જાતા નહોતા પણ સૈનિકોને મોકલા, જાઓ તમે એને બોલાવીને આવો ગમે એમ કરીને, હેને. તો લાવ્યા બોલાવીને. હવે સાધુઓ જયારે આવ્યા ફતેહપુર ગયા, ચાલતા ચાલતા, એ સમયે વ્યવસ્થા તો નહોતી વાહનની, ત્યાં ગયા જઈને જોયું તો બાદશાહ કામકાજમાં વ્યસ્ત, મંત્રીઓને મળે ને જમીનદારોને મળે ને ઓલાને મળે ને. ત્યારે એને એક બહુ સુંદર ભજનની રચના કરી, હેને, કે ભગત કો કહા સિકરી કામ, હેને. ભક્તોને સિકરી શું કામ હતું, ખોટે ખોટો ન્યાય ગયો. કે જે જાવત આવત પહનિયા તૂટી, બિસરી ગયા હરિનામ, હેને. આવવા જવામાં ચપ્પલ ઘાઈ ગયા અને હરિનામ ભૂલી ગયો, એ તો મફતનું, માળા છૂટી ગઈ. તો ધની લોકોની પાસે જવામાં આવું થાય, એનું ને એનું કામ કરવા, એને તો ટાઈમ હોય નહીં, આપણી જેવા તેની પાસે હજાર લોકો આવતા હોય, એને સમય હોય નહીં, એટલે આટા ફેરા મારા કરો. આજ તમારું અર્જન્ટ કામ લઈને ગયા હોય, કાલ આવજે ને, આજ જરાક ટાઈમ નથી, એટલે આપણે ચપ્પલ જ ગાવાના ને. કવિ કહી રહ્યા છે ને, જાવત આવત પહનિયા તૂટી, આવા જવા ચપ્પલ ગાહી ગયા અને હરિનામ છૂટી ગયું પાછું, એને ભક્તિ છૂટી ગઈ. તો કહે છે નારદ મુનિએ વિચાર કર્યો કે બે દેવતાઓના મહાન પુત્ર છો તમે. કીધું એ લોકોને કે કુબેરજીના પુત્ર છો, શિવજીના અનુચરો છો, અને આવી રીતે નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહ્યા છો, તમને ભાન નથી કે પ્રકૃતિમાં જયારે બહાર નીકળવામાં આવે તો શરીર ઉપરથી ક્યારેય બધા વસ્ત્રો ન કાઢવા જોઈએ? તો નારદજી કે હજી તમે લોકો મારી સામે બોલો છો, નદીની અંદર ઉભા છો, મંદાકિની જેવી પવિત્ર નદીની આ જળની ધારામાં ઉભા છો, છતાં તમારો અહંકાર ઉતરતો નથી, વૃક્ષોની જેમ જળ બનીને ઉભા છો, તમને વૃક્ષનું શરીર મળવું જોઈએ. સિદ્ધાંત સુખદેવ ગોસ્વામી કહે છે આ સંસારમાં જે લોકો નગ્ન સ્નાન કરે ને, નગ્ન સ્નાન નો અર્થ છે શરીર ઉપરથી કપડાં કાઢી અને ફરવું, સમાજની સામે દેખાવું, એ વ્યક્તિઓ મર્યા પછી બીજા જન્મમાં જાળવા થાય છે. આ ભાગવતનો એક અજર અમર સિદ્ધાંત છે. તમારે જાણવું હોય ને આ બધા વૃક્ષો ઉભા છે કેમ બન્યા છે, આ બધા ફિલ્મી સ્ટારો છે જે મર્યા ને પહેલા જીવનમાં, એ છે આ બધા. તો પાછા બુદ્ધિમાન પ્રશ્ન ન કરતા, પ્રભુજી પહેલા જમાનામાં પિક્ચર નહોતા, તે ઝાડવાત બહુ હતા, પિક્ચર નહોતા પણ નાચવા ગાવા વાળા હતા કે નહીં, કારણ કે રાજાઓ નાચ જોતા હતા કે નહીં. તો આ ઈ જ છે બધા જે વૃક્ષો બને છે, જે પોતાના શરીરના જે ઢાંકવા જેવા અંગો છે એને સમાજની અંદર ખુલ્લા કરીને જે ફરે છે, નારદ મુનિનો શ્રાપ છે એ પ્રત્યેક જીવ આ શરીર છોડ્યા પછી બીજા જન્મમાં વૃક્ષના શરીરને પ્રાપ્ત થાય છે. એટલે આને જેને જોઈને આજે આપણે બધા બહુ મોજ કરવી છે ને, અમિતાભ બચ્ચન ને સલમાન ખાન ને એ બધા, એ જાડવા જ થવાના છે. અને જેટલો બોડીમાં જાજો એટલું જાડવું મોટું, એમ તમે ક્યાંક જોઈ જાવ ખારું આવડું મોટું થડિયું કેમ, એટલે સમજી લેવાનું કે આ બોલિવૂડમાંથી જ આવ્યો છે, હેને જેટલું મોટું થડિયું એટલો ઈ આ કન્ફર્મ છે. નારદ મુનિએ શ્રાપ આપી દીધો કે જાઓ હું શ્રાપ આપું છું તમને, બે વૃક્ષ બની જાઓ. નારદ મુનિને ક્રોધ આવ્યો એટલે કે આવી રીતે નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહ્યા સાધુઓનો કોઈ આદર કરતા નથી, અને સાધુ આવ્યા તોય તમે તમારી મોજ કરો છો. શીખવું જોઈએ જ્યારે જ્યારે કોઈ વૈષ્ણવ મળે, કોઈ ભગવાનના ભક્ત મળતા હોય ને, ત્યારે ગમે ત્યાં મળ્યા હોય એને દંડવત પ્રણામ કરી લેવા જોઈએ. અને બહાર કદાચ એવી અવસ્થામાં હોય તમે પ્રણામ ન કરી શકતા હોય, કમસે કમ મનથી પ્રણામ કરી લેવા જોઈએ. કેમ, જીવનના બહુ મોટા દુઃખમાંથી, બહુ મોટા ભયમાંથી આપણો ઉદ્ધાર થઈ જાય અત્યારે ખબર નહીં પડે. અત્યારે તેમ છે, હવે આ લોકોને આ બધા પ્રણામ કરે છે, જય વાંછા કલ્પતરુઆ શું થાય છે. અરે વૈષ્ણવોને પ્રણામ કરવાથી ગમે એવી આવા જે શરીરો મળવાના હોય એમાંથી વ્યક્તિ બચી જાય અને સીધા ભગવાનના ભક્તોનું સૂચિનામ શ્રીમતામ ગેહે, તરત બીજા જન્મની અંદર વૈષ્ણવના ઘરે જન્મ થઈ અને ભક્તના રૂપમાં એનો એક અવતાર થાય છે. એટલે વૈષ્ણવના પ્રણામની આ મહિમા છે. શ્રાપ મળે ને જ્યારે કોઈને ફટકો પડે ને તો નશો તરત ઉતરી જાય. શ્રાપ જેવો મળ્યો તો એ બધો નશો ઉતરી ગયો. નારદ મુનિને હાથ જોડીને કહેવા માંડે, નારદજી ભૂલ થઈ ગઈ, અને તો હજી એ તો ભાન નથી તે બહાર જઈને કપડાં પહેરી લેવી, એ નાન્યાન ઉભા છે નદીમાં. નારદજીને હાથ જોડીને કીધું ભૂલ થઈ ગઈ. નારદજી કે ભૂલ તો તમે કરી છે અને સજાય તમને મળવી જોઈએ, પણ મારો જે શ્રાપ છે એ માત્ર તમને નાશ કરવા માટે નથી, મારો શ્રાપ તમારા માટે કૃપા બની જાહે. તમે બે વૃક્ષ બનશો ક્યાં? તો એને કીધું મહાવનમાં, અને એ મહાવનમાં નંદ મહારાજનું ઘર બનશે, એના આંગણામાં જ તમારું પ્રાગટ્ય થશે. ત્યાં તમે બે વૃક્ષ બની જાઓ, અને દ્વાપરના અંતમાં જ્યારે કૃષ્ણ અહીંયા આવશે ત્યારે એ સામેથી આવીને તમારો ઉદ્ધાર કરશે, તમારે ખાલી ને ઊભું રહેવાનું છે બસ. જુઓ નારદ મુનિ સિદ્ધાંત કહી રહ્યા છે, વૃંદાવનની અંદર જઈને ખાલી ઊભા રહી જાઓ, હોઈ જાઓ કે ન્યા જઈને ખાલી ખાઓ, પણ વૃંદાવન જાઓ, કેમ? કારણ કે વૃંદાવનમાં વયા ગયા તો યેન કેન પ્રકારે એકના એક જન્મમાં ભગવાનને ઉદ્ધાર કરવા સામેથી આવવું પડશે, તમારે ભજન કરવાની જરૂર નથી. નારદ મુનિનો શ્રાપ મળ્યો ત્યારથી લઈ અને કૃષ્ણ આવ્યા ત્યાં સુધી ઝાડ નાન્યાને ઉભા હતા, એને કાંઈ નહોતું કર્યું, બસ બે ઉભા હતા ઝાડ બની અને જોયા કરતા હતા કૃષ્ણ ક્યારે આવે. પણ વૃંદાવનમાં ઉભા હતા ને તો કાંઈ કર્યા વગર કૃષ્ણને એનો ઉદ્ધાર કરવો પડ્યો. આ છે વૃંદાવન ધામની મહિમા ભક્તો. તો આવી રીતે બેયને વૃક્ષત્વ પ્રાપ્ત થઈ ગયું અને નારદ મુનિ પોતાનો નારાયણ આશ્રમ જે છે નારાયણ આશ્રમમાં પાછા ફર્યા. આ બંને વૃક્ષો જે છે એ દેવતાઓ જે છે એ વૃક્ષો બની ગયા અને આંગણામાં ઉભા રહી ગયા. તો કૃષ્ણ જાતા જાતા આ લીલાને સ્મરણ કરી રહ્યા છે. તમને યાદ છે ને આપણે આમાં ક્યાંથી આવ્યા થઈ, ઓલા ધક્કો મારે છે વાહે બધા ગોપ બાળકો અને કૃષ્ણ આગળ ખેંચીને જાય છે, હે ને? તો એ વૃક્ષ બાજુ જતા હતા એની વચ્ચે આ વિચાર આવી રહ્યો છે. કૃષ્ણ સ્મરણ કરી રહ્યા છે કે હા નારદજીએ કીધું તું કે કૃષ્ણ તમારો ઉદ્ધાર કરશે, એટલે મારા ભક્તનું વચન સત્ય કરવા માટે મારે અહીંયા જવું જ રહ્યું. કારણ કે ભગવાન કદાચ કોઈ વચન આપી દે કે હું આમ કરીશ અને ન કરે તો કૃષ્ણને ખોટું બોલવાની યાદ હતી, ક્યારેક ખોટું બોલી જાય, પણ એના ભક્ત એની પ્રતિજ્ઞા ક્યારેય નથી તૂટવા દેતા. અર્જુને પ્રતિજ્ઞા કરી જયદ્રથને કાલે મારી નાખીશ અને ઓલા દુર્યોધનને કીધું આને હંતાડી દો, બહાર જ નહીં આવે તો ઓલો મારશે ક્યાંથી, અને તોય ગમે એમ કરીને લાવ્યા ને બહાર. બહાર આવ્યો ને કૃષ્ણે કીધું અર્જુન કાપી નાખો ડોકવાનું, એ કે કૃષ્ણ પણ આનું માથું પડશે તો મારું માથું વયું જાય, એના પિતાના ખોળામાં જવા દો. ઠેઠ સુધીની વ્યવસ્થા બોલો, નહીતર હવે જેને મારવા પછી એનું માથું જો જમીનને સ્પર્શ થાય તો મારવા વાળો મરી જાય, એને કોઈ મારે? એનો રસ્તો કાઢ્યો કૃષ્ણએ. કારણ અર્જુન બોલ્યા હતા ને આનો વધ કરીશ, કરાવી દીધો. કારણ કે ભગવાન ક્યારેય પોતાના ભક્તની પ્રતિજ્ઞા તૂટવા નથી દેતા. પોતાની ભલે પોતે પ્રતિજ્ઞા લીધી હતી મહાભારતના યુદ્ધમાં, શસ્ત્ર નહીં ઉઠાવવું, લડીશ નહીં, અને જ્યારે જોયું કે હવે તો આ પાંડવો રહે એમ નથી, ઉઠાવ્યું રથનું પૈડું અને પિતામાં ભીષ્મના હથિયાર મુકાવી દીધા હેઠા. પિતામાં ભીષ્મ કે કેશવ ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મ તમારા મુખમાંથી નીકળે છે અને તમે બોલ્યા છો કે હું આ યુદ્ધની અંદર શસ્ત્ર નહીં ઉઠાવું, તો આ શું છે બધું? ખોટું બોલી રહ્યા છો, ધર્મનું પાલન કેમ કરી રહ્યા છો? ત્યારે કૃષ્ણ કહે છે ધર્મ કે એસી કે તેસી, મારા ભક્તને બચાવવા આવી હજાર પ્રતિજ્ઞાઓ કુરબાન છે. એમ પ્રતિજ્ઞા તૂટી તો હું થઈ ગયું, ભક્ત મુશ્કેલીમાં છે, ભલે તૂટવી હોય તૂટી જાય, મારા ભક્તનો ક્યારેય વાળ વાંકો નહીં થવો દો. અને જોઈ લો ઇતિહાસ ખોલવાની છૂટ છે, કૃષ્ણની ભક્તિ કરી હોય અને કોઈને કાંઈ તકલીફ આવી હોય બતાવો. હિરણ્યકશિપુ નરસિંહદેવે ફાડી નાખ્યો, 5 વર્ષના પ્રહલાદ મહારાજનું આટલું ન બગાડી શક્યો ક્યાંય. રાવણ શિવજીનો ભક્ત, એક બાણ રામે માર્યું, એકમાંથી 31 બાણ થયા અને રાવણને નાન્યાને હોવરાવી દીધો. કોઈ સીતાજીનો સ્પર્શ ન કરી શક્યો રાવણ. ઇતિહાસ તપાસવાની છૂટી છે. મીરાબાઈને ઝેર આપવાની કેટલી ઘટના હોય, એને ઝેર પી ગયા કૃષ્ણનું ચરણામૃત માનીને. ભગવાન કહે છે 20 આખરે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન તો મેં જ કર્યું છે ને. મીરાબાઈને કે પી જાઓ 20, કાંઈ નહીં થાય, ચરણામૃત જ છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તને કષ્ટ નથી આવતા. આપણને લાગે ને નરસિંહ મહેતાને પૈસા નહોતા, કેવી તકલીફ પડી છે. નરસિંહ મહેતાએ કોઈ ભજનમાં લખ્યું કે વગર પૈસા મને તકલીફ પડી હતી, કૃષ્ણ તમે આવો? લખ્યું છે કોઈ જગ્યાએ? અરે કૃષ્ણને ખબર પડી જાય કે આને તકલીફ છે તો આપણે ત્યાં જવું જોઈએ, એક બે વાર નહીં 52 વખત પ્રકટ થઈ ગયા, 52 વાર. એક વખત જેની સામે આવ્યા હોય ને એનું નામ ઇતિહાસમાં છપાઈ જાય કે હા કૃષ્ણ આની મદદ કરી હતી. 52 વખત એ આપણા કાઠિયાવાડીના ઘરે, હે ને? આપણે આ બહારના ભક્તોની લીલાઓ કદાચ સમજમાં ન આવે, આપણા જ ઘરની વાત, જુનાગઢ 1300ની સાલમાં 52 વખત ગોલોક વૃંદાવન ધામથી ઉતારી દીધા કૃષ્ણને નીચે. આ ભગવાનની ભગવત્તા છે. તો કૃષ્ણ જઈ રહ્યા છે બેયનો ઉદ્ધાર કરવા, કારણ કે નારદ મુનિ બોલ્યા હતા. ગયા અને વૃક્ષોની નજીક પહોંચ્યા તો બે વૃક્ષ ધ્રુજવા માંડ્યા, એને કે હાલ હવે તો ઉદ્ધાર થવાનો છે તો આનંદ આવે ને, કારણ કે કેટલા વર્ષોથી ઉભા હતા જાડવા બનીને, બોલો. અને એ ઉખલ જે હતું એ ફસાઈ ગયું, એમાં ફસાઈ ગયું તો કૃષ્ણ ને ઉભા રહી ગયા. હવે ઘણા લોકો વિચાર કરે કે એ બે જાડવાને પાડવા કેટલું બળ, કૃષ્ણને કોઈ બળ નહોતું કરવું પડ્યું, એ તો જેમ હાલતા હતા એમ હાલતા ગયા. અને હાલતા ગયા હાલતા ગયા હાલતા ગયા એમાં ધડામ દહીં બે વૃક્ષ પડ્યા પડ્યા એટલે કૃષ્ણ ઉભા રહી ગયા. અને ઓલા તો છોકરાઓ ભાગી જ ગયા બાજુમાં, વાહે જ આવતા હતા નહીં. એને તો ઉખલ હલવાડવાનું હતું, હલવાન પછી સાઈડમાં આવીને જોતા હતા આ કઈ રીતે દોરી તોડે છે. એને તો એક બાળક આવ્યો એ કે કૃષ્ણ તને દોરી તોડવાનું કીધું તું તે જાડવા પાડી દીધા, તો દોરી તો છૂટી નહીં થઈ પાછી, એમ તકલીફ થઈ જાડ પડી ગયા તો દોરી છૂટી નહીં, દોરી તો એમને બંધાયેલી હતી, હવે શું કરશું. હવે ઓલા તો હજી એ પ્લાનમાં હતા કે આની ગાંઠ કેમ છોડવી, અને આ જાડવા તે પાડી દીધા, હવે તો મૈયા તને નિશ્ચિત મારશે, કારણ કે તે એક મટકી ફોડી હતી તો જો તને બાંધી દીધો, અને તું આવડા મોટા જાડવા પાડી દે, હવે તારી હું વાત થવાની છે એ તું વિચાર. ઇન્સાન મને ઉભા ઉભા જોતા હતા, અને આવડા જોતા હતા, એમાં એ જાડમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો અને બે દિવ્ય પુરુષો બહાર આવ્યા દેવતાઓના સ્વરૂપમાં, અને એ જ હતા આ બે નળકુંવર અને મણિગ્રીવ. અને આવી અને ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડી અને વારંવાર પ્રણામ કરવા માંડ્યા, અને પ્રણામ કરીને ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાયોગી ત્વમ આદ્ય પુરુષઃ પર, હે કૃષ્ણ તમે જ આ સંસારના સૌથી મહાનમાં મહાન વ્યક્તિ છો, ત્વમ આદ્ય પુરુષઃ પર, તમે આ સંસારના સૌથી જૂનામાં જૂના વ્યક્તિ છો, તમારાથી જૂનું કોઈ નથી, કારણ કે જ્યારે આ સૃષ્ટિની રચના નહોતી થઈ એની પહેલા તમે હતા, અત્યારે ભલે નાના એવા લાગો છો આ ઉખલારે બંધાયેલા છો પણ તમે છો સૌથી જૂના. કૃષ્ણ કહે છે કેમ, હું તો હજી જન્મ થયો, મારી જન્માષ્ટમી ને હજી 5 વર્ષ જ ગયા છે, અને તમે કેમ કહો છો કે હું આદ્ય પુરુષ છું, આટલો જૂનો છું. તો કહે છે કે નજીક અને દૂર એ સર્વનું કારણ તમે છો. હવે આપણે કદાચ ભાગવત વાંચતા હોય, શ્લોક આવ્યો નજીક અને દૂરનું કારણ તમે છો, તો આપણે શું સમજીએ, કઈક આગું હોય છે એ નજીક હશે એ બધું કૃષ્ણ છે. નજીકનો અર્થ એ છે કે જે આ ભૌતિક જગત છે જેમાં અત્યારે આ લીલા ચાલી રહી છે, એ ભૌતિક જગત તમારી સૃષ્ટિનું કારણ છે, અને દૂર અહીંયાથી દૂર જે તમારું ગોલોક વૃંદાવન ધામ છે, તમારું જે ભગવત ધામ છે, એને તે ઉત્પન્ન કરવા વાળા તમે છો. અર્થાત આ સૃષ્ટિમાં જ્યારે ભૌતિક જગત નહોતું કે નહોતું આધ્યાત્મિક જગત, એ બધાથી જૂના સૌથી પહેલા માત્ર તમે હતા. એ આદ્ય, આદ્ય કહેવાનો અર્થ છે આદિ, જેની કોઈ શરૂઆત નથી હોતી. કે જે સ્થૂળતા અને સૂક્ષ્મતાના રૂપમાં આ પંચભૂતથી બનેલી જે કઈ સૃષ્ટિ દેખાય છે એ, અને સૂક્ષ્મ જે આખી એક દુનિયા છે જેમાં ત્રણ તત્વ છે મન બુદ્ધિ અને અહંકાર, તો એ મન બુદ્ધિ અહંકારથી બનેલી સૂક્ષ્મ સૃષ્ટિ, પંચભૂતથી બનેલી સ્થૂળ સૃષ્ટિ, આ બધાનું કારણ પ્રભુ તમે છો. તમે પરમાત્મા છો, બધા જીવોના હૃદયમાં પરમાત્માના રૂપે રહ્યો છો, એટલે કોના શરીરમાં કોના હૃદયમાં શું ચાલે છે એ બધું તમે જાણો છો. આપણને એમ હોય કે હાલો સાનમાના માવો ખાઈ આવી, અહીં ક્યાં કોઈ ભક્તો આવે છે, કઈક એવો ગલ્લો ગોતે, એમ વિચાર કરે હાવ સાનમાના ખાઈ લેવી કોઈને ખબર ન પડે, કારણ કે આ ઇસ્કોન વાળા કોઈ છે જ નહીં, કાં તો ઘરે હવારમાં સાનમાના ચા પી લેતા હોય, અહીંયા ક્યાં ઘરે જોવા આવવાના, પી લ્યો સત્સંગમાં કહે આંગળી ઊંચી કરી દેવું બધાને ભેગી, એને હું નથી પીતો, આવડા ક્યાં ઘરે જોવા આવે છે. કૃષ્ણ કહે છે કે તમે લોકો મૂર્ખ સમજો છો, તમારી પ્રત્યેક વ્યક્તિની પાછળ 12 કેમેરા લાગ્યા છે, અને 13મો કેમેરો આ પરમાત્મા કૃષ્ણ કે હું ખુદ છું. કદાચ ઓલા 12 કેમેરાનો લેન્સ ખરાબ થઈ જાય, બેટરી ઉતરી જાય, હાલાકી કેમેરા એવા નથી, એમાંનો એક કેમેરો બતાવું સૂર્ય, હે ને, સૂર્ય દિવસના બધાનું ધ્યાન રાખે કોણ કયું કર્મ કરી રહ્યો છે. તો ઓલા કે અમે ઘરમાં જઈને કરશું, તો અમે પાપ તો કરવું જ છે ઘરમાં જઈને કરશું, તો ઘરમાં જશો તો બીજું છે હવા, હે ને, હવા જ્યાં ન હોય એવી જગ્યા છે કોઈ, તો ઓલા કે સૂર્ય છે હવા છે, રાતે પાપ કરશું, તો ભગવાને ચંદ્રની વ્યવસ્થા કરી છે. ઓલા કે ઘરમાં જઈને કરશું, તો આકાશ શૂન્ય અવકાશ તો બધી જગ્યાએ છે જ્યાં હવા પ્રસરી રહી છે. તો આવા બધા અનેક કેમેરાઓ લગાવ્યા છે, અને તોય પાછા ભગવાન કહે છે કે માની લો કે આમાંથી એકાદો ફેલ જાય, હવે 12 વિષયમાં જાણવું હોય તો ભાગવત નો છઠ્ઠો સ્કંદ જોઈ લેજો, અજામિલ પ્રસંગ, એમાં સુખદેવ ગોસ્વામી કહે છે. પણ ઇન શોર્ટમાં હું તમને એ સમજાવું છું કે પરમાત્મા નામનો જે 13મો કેમેરો છે ને, એ ક્યારેય ફેલ નથી થતો. કેમ? કારણ કે ભગવાન પોતે છે. માનો કે તમે સ્ટુડિયો વાળા હોવ અને તમે નોકર રાખ્યો હોય કે ભાઈ ઓલા લગ્ન છે, શૂટિંગ કરતો હોય, એ કદાચ ગરબાનું ભૂલી જાય ને પછી સીધું માંડવાનું લઈને આવે, આવું બધું થાય. પણ જ્યાં ખુદ પોતે જ શૂટિંગ ઉતારતો હોય તો ભૂલ થવાનો ચાન્સ ઓછો છે. પણ અહીંયા તો સ્વયં ભગવાનની વાત થઈ રહી છે. ભગવાન પરમાત્માના રૂપમાં પ્રત્યેક જીવોના હૃદયમાં છે, તો એ કૃષ્ણનો કેમેરો ક્યારેય ફેલ નથી થતો. એટલે બધું જાણે છે. આપણને એમ હોય ને કે પ્રવચનમાં લો ઊંઘ આવે છે, પ્રભુજી તો ઠેઠ વ્યાસપીઠ ઉપર ન્યા કૃષ્ણ જોવે છે અને એમ બાજુ મેં એટલે જ રાખીશ, એને બધી ખબર પડે. આ તમે વિચાર કરતા હશો ને આ ભગવાન અહીં હું કામ મૂક્યા છે, એ જોવા હાટું આમાંથી તમે કેટલું ધ્યાન રાખો છો, આમાં કેટલા ઊંઘો છો, હેને કેટલા ઊભા થઈને વૈયા જાઓ છો, એ જોવા હાટું મૂકવી છે સાક્ષીના રૂપમાં. હેને નગર માની લો ઉપર જાય, યમરાજજી કહે કે તું સત્સંગમાં ગયો તો અડધે જ કેમ ઊભો થઈ ગયો, હું ઠેઠ ઉધી હતો મહાપ્રસાદ એવું. હેને તો કૃષ્ણ પછી કહે ને, કારણ કે ન્યા તો હું ન હો, ન્યા પછી કૃષ્ણ કહે કે આ નહોતો, મેં જોયું છે, દામોદરજી જોઈ રહ્યા છે. કમસે કમ કથામાં બેઠો તો મન બુદ્ધિ એવું તો માનવાનું જ નહીં કે વક્તાને કઈ ખબર પડતી નથી. વક્તા એટલે જ ભગવાનને આરે લઈને બેસે છે, કારણ કે અહીંયા હામાં હામી ખબર ન પડે કે આના મનમાં શું હાલે છે, છેલ્લે ખૂણામાં બેઠા હોય એના મનમાં શું હાલે, આ બાજુ ખૂણાવાળાના મનમાં શું હાલતું, એમ એમ ખબર ન પડે. તો નળકુંવર મણિગ્રીવ કહી રહ્યા છે, પરમાત્માના રૂપમાં તમે બધાના હૃદયમાં વિદ્યમાન છો, અને કોણ શું વિચાર કરી રહ્યો છે, શું પ્લાન મારે છે, એ બધી ખબર હોય. માની લો અમુક બેઠા બેઠા વિચારતો મહાપ્રસાદ થાય ને, પહેલી પ્લેટ આપણે જ લેવાની છે. આ પ્રભુજી કથામાં બહુ બહાર વગાડી દે એટલે આપણે પહેલા આપણે પ્લેટ લેવાની. નળકુંવર મણિગ્રીવ કહે છે, બજી નહીં શકો, અને પરમાત્મા બધું જોઈ રહ્યા છે. ત્યારે કહે છે, નમઃ પરમ કલ્યાણ. આ સંસારમાં જીવોના કલ્યાણ માટે તમે અનેક અવતાર લ્યો છો. કેવા? ઈ કદાચ કાચબાના રૂપમાં હોય, માછલીના રૂપમાં હોય, અરે ગમે એવું નિમ્ન શરીર લેવું પડે, પણ તમારા ભક્તને બચાવવા માટે તમે એ શરીર લઈ લ્યો છો. અને એટલે જ જયદેવ કવિ લખે છે ને, પ્રલય પયોધી જલે ધૃતવા નસિવેદમ વિહિત વહિત્ર ચરિત્રમ ખેદમ કેશવ ધ્રિત મીન શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે. કેશવ ધ્રિત મીન શરીર માછલીના રૂપમાં આવે, કેશવ ધ્રિત શુકર રૂપ ભૂંડના શરીરમાં આવે, બોલો, દુનિયાનું સૌથી ખરાબ પ્રાણી. કેશવ ધ્રિત નરહરિ રૂપ નરસિંહદેવના રૂપમાં, કેશવ ધ્રિત વામન રૂપ. એને અલગ અલગ ભગવાનના અનેક રૂપ શું કામ લ્યો છો? કે છે માત્ર સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે. એટલે નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. હે શાંત સ્વરૂપ વાસુદેવ, યદુઓના કુળ, યદુઓના શિરોમણી, અમે તમને પ્રણામ કરીએ છીએ. અને હવે અમને ઘરે જવાની રજા આપો. નારદજીની કૃપાથી જ અમને તમારા દર્શન થયા છે. અને અંતિમ શ્લોક સ્તુતિનો કહે છે, વાણી ગુણાનુ કથને શ્રવણો કથાયામ હસ્તોચ કર્મસો મનસ્તો પાદર્યો ન સ્મૃત્યામ શિરસ્વ નિવા જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભક્ત વનવ. અંતિમ શ્લોકમાં કહી રહ્યા છે, ભગવાનને પૂછ્યું, હવે વચ્ચે આગળના શ્લોકમાં રજા માગી, હવે અમને ઘરે જવા દો. ભગવાન કે ઘરે જઈને શું કરશો? પાછો ઓલો ધંધો ચાલુ કરવાનો જૂનો? એ કે નહીં, વાણી ગુણાનું કથને, અમારી આ જે વાણી છે ને, જે હંમેશા અપ્સરાઓના ગુણગાનમાં લાગી રહેતી, એ વાણીઓથી નિત્ય અમે તમારી કથાઓને ગાતા રહેશું. હે, જો અહંકારી હતા નારદજીએ, દરિદ્ર બનાવ્યા, વૃક્ષોનું શરીર આપીએ, અને શરીરમાં એ નારદજીએ એક વરદાન આપ્યું હતું, તમને તમારું પાપ યાદ રહેશે કે કયા અપરાધથી અમને આ શરીર મળ્યું છે. તો ભગવાન મળ્યા તો કહી રહ્યા છે, વાણી ગુણાનું કથને, અમારી જે વાણી છે, અમારું જે બોલવાનું છે, એ નિત્ય તમારી કથાઓ નીકળતી રહેશે મુખથી. શ્રવણે, અમારા કાન જે છે, એ તમારી કથાનું શ્રવણ કરતા રહેશે. હસ્તે જ કર્મ શું, અમારા હાથ જે છે એ નિત્ય તમારી સેવા કરતા રહેશે, અને મનસ્ત્વ અમારું મન જે છે એ નિત્ય તમારા ચરણોમાં લાગેલું લેશે. પાદરીઓનો અમારા જે પગ છે કે જેના દ્વારા અમે ઓલા ગાર્ડનમાં ફરવા જતા હતા, એ પગ હવેથી માત્ર તમારા મંદિરે જશે, બીજે ક્યાંય નહીં. અને સ્મૃત્યામ શિરસ્વ, આ મસ્તક અમારું જે સ્ત્રીઓની સામે ઝૂકતું હતું એ હવે માત્ર ને માત્ર દામોદર તમારી સામે ઝૂકશે. એને અને નિવાસ જગત પ્રણામે, અને જે સંસારના લોકોમાં અમે કોઈની વાત નહોતા સાંભળતા, ધનના મતથી અહંકારી થઈ ગયા હતા, આખા સંસારના જીવોને પ્રણામ કરતા ફરશું બધાને. હેને સીતા રામમય સબ જગ જાની, હેને ગોસ્વામીજી કહે છે હું આખા સંસારને પ્રણામ કરું છું. કેમ? કારણ કે સંસારના પ્રત્યેક કણ કણમાં સીતા અને રામનો વાસ છે. આ નળકુંવર મણિગ્રીવે કીધું, નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ, અમારી આંખ હવે જોશે કે હામે કોક મળ્યો તરત પ્રણામ. સંસારના પ્રત્યેક જીવોને તમારું સ્વરૂપ માની અને પ્રણામ કરતા રહેશું. અને સતામ દર્શને સ્તુ ભક્તનું નામ, શું કહે છે અંતિમ ગુણ જે સાંભળવા જેવો છે, કારણ કે વ્યાખ્યાઓ તો આની ઉપર નહીં થાય, હવે સમય થઈ ચુક્યો છે. તો અંતિમ ચરણ બહુ સુંદર કરે છે, સતામ દર્શને સ્તુ ભક્તનું નામ. અને હંમેશા તમારા જે શુદ્ધ ભક્તો છે એની સંગતિ કરશું અને એના દર્શન કરતા રહેશું, કારણ કે શુદ્ધ ભક્તિની સંગતિ કરવાથી તમારું ધામ એક ક્ષણમાં પ્રાપ્ત થઈ જાય છે. હેને ભગવાનને કહી રહ્યા છે, જુઓ એ કેટલી સુંદર પોતાના ભક્તોની મહિમા પ્રગટ કરી છે નળકુંવર એ તે. અને હવે ભગવાન એને કઈ કહી રહ્યા છે, એ જઈ રહ્યા છે તો બે ત્રણ શ્લોકમાં, તો એમાંય ભગવાન પોતાના ભક્તોની મહિમા પ્રગટ કરે છે. આ સ્તુતિ જયારે સાંભળી કૃષ્ણએ ત્યારે ભગવાન આ બેને કહી રહ્યા છે કે જો નારદ મુનિ જેવા મારા જે શુદ્ધ ભક્તો છે એ બહુ દયાળુ છે, અને એણે તમને શ્રાપ આપ્યો તો શ્રાપ આપીને તમારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. કેમ? તમને મારું દર્શન થઈ ગયું છે, ભૌતિક સંપત્તિથી તમે અંધ બન્યા હતા અને પતન થઈને પાછા વૃક્ષ બન્યા, વૃક્ષ બન્યા છતાંય તમને મારું દર્શન થયું છે. સૂર્યને જોવાથી જેમ અંધકાર નથી રહેતો, હેને કોઈ વ્યક્તિ ઘરમાં પુરાણેલો હોય, બધા દરવાજા બારી બંધ હોય, ઘરમાં અંધારું હોય, લાઈટ ન હોય તો, પણ જેવો દરવાજો ખોલીને બહાર આવે અને જોવે તો જગતની અંદર જેમ પ્રકાશ એને જોવા મળે, એમ ભગવાન કહે છે કે મારા શુદ્ધ ભક્તોને જો કોઈ પ્રત્યક્ષ ખાલી જોઈ લે હેને તો જોવા માત્રથી આ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એટલે જ ઠાકોર નરોત્તમદાસ કહે છે ને, જહાર નિકટે ગેલે પાપ દૂરી જાય. અરે ભગવાનના ભક્તોની ખાલી બાજુમાં બેસી જાઓ, એની અરે કઈ વાત ન કરો, એને પ્રણામ ન કરો, કઈ નહીં, ભક્તોની બાજુમાં જઈને ખાલી બેસો, જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. ભક્તોની નજીક બેસવાથી હૃદયમાંથી પાપ બધું દૂર વયું જાય છે. કૃષ્ણ કહી રહ્યા છે નળકુંવર મણિગ્રીવને એના ભક્તોની મહિમા. ગંગાર પરસ હૈલે પશ્ચાત પાવન, દર્શને પવિત્ર કરે એ તો મારા ગુણ. એને નરોત્તમદાસ ઠાકુર કહે છે કે ગંગાની અંદર સ્નાન કરવા જાઓ, ગંગાની અંદર કેટલી ડૂબકી મારો અને બહુ સમય પછી પવિત્ર કરે, પણ કોઈ વૈષ્ણવના જો ખાલી દર્શન કરી લ્યો તો દર્શને પવિત્ર કરે. એને માત્ર વૈષ્ણવને જોવાથી વ્યક્તિમાં પવિત્રતા આવી જાય છે. કોના જોવાથી? આપણે વૈષ્ણવને જોવી છીએ તો. નરોત્તમદાસ ઠાકુર એ નથી કહેતા કે વૈષ્ણવ તમને જોવે તો, અને વૈષ્ણવની જો દ્રષ્ટિ આપણી ઉપર પડી ગઈ, આપણે વૈષ્ણવને જોયા તો બધા બંધન ભૌતિક પાપ તાપ બધું મુક્ત, પણ વૈષ્ણવ જો આપણને જોઈ લે તો સીધું ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય છે. આ ભગવાનના ભક્તોની મહિમા. તો તમે બંને પાછા સ્વગૃહે પોતપોતાના ઘરે જઈ શકો છો, અને નિત્ય હવે ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. આ દામોદર લીલા નહીં તે, અને નળકુંવર મણિગ્રીવ નહીં તે, પણ આ બેના માધ્યમથી ભગવાન આખી લીલાને આશીર્વાદ આપી રહ્યા છે કે જે વ્યક્તિ દામોદર લીલાનું શ્રવણ કરે, હૃદયથી અને શ્રદ્ધાથી આ લીલાને સાંભળે, તો કહે છે એ નિત્ય મારી ભક્તિમાં તલ્લીન રહે છે. આપણે કહેતો ને પ્રભુજી ભક્તિમાં કેમ પ્રગતિ થાય, ભક્તિ કેમ આવે, ભગવાન કહે છે જે વ્યક્તિ મારી આવી બાળ લીલાઓને સાંભળે છે એ નિત્ય મારી ભક્તિમાં તલ્લીન રહે છે. અને તમે જો નિત્ય મારી ભક્તિમાં રહેવા માંગતા હોય તો જે નિયમ પહેલા કીધા છે વાણી ગુણાનું વર્ણને એનું પાલન કરો, અને તમારી ભક્તિ પૂર્ણ થશે હું આશીર્વાદ આપું છું. અને અંતિમ આશીર્વાદ, આજ પછી જીવનમાં ક્યારેય તમારું પતન નહીં થાય, ભગવાને કહી દીધું આ નળકુંવર મણિગ્રીવને. એટલે બીજી વાર ચાન્સ જ નહોતો ઝાડ બનવાનો. ભગવાને કીધું એક વાર બની ગયા ઓકે, તમે શુદ્ધ થઈ ગયા છો પ્યોર, એને હવે તમારે વધારે રિફ્રેશ થવાની જરૂર નથી, હવે તમારું ભક્તિમાંથી ક્યારેય પતન નહીં થાય. અને આવો આશીર્વાદ આપ્યો તો બે ભગવાનને વારંવાર પ્રણામ કરે છે. કૃષ્ણ કહે છે ઠીક છે હવે તમે જાઓ, કારણ કે આ અવાજ થયો છે હમણાં પાછા બોલે આવશે વ્રજવાસી, તો આ ઐશ્વર્ય બધું હંકેલી લેવાનું છે, અહીંયા માત્ર માધુર્ય ચાલવું જોઈએ, એટલે તમે બે જાઓ. તો વારંવાર ભગવાનને પ્રણામ કરે છે અને એ ઉખલ અને ભગવાન બેની પ્રદક્ષિણા કરી અને ઉત્તર દિશા તરફ જ્યાં કુબેરનું નગર છે ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કરી ગયા. અને એ જ સમયે બધા વ્રજવાસીઓને આવ્યા, આટલો મોટો અવાજ થયો, શું થઈ ગયું? તો નંદ બાબા, યશોદાજી તો હજી ઘરમાં કામ જ કરતા હતા, નંદ બાબા બધા વ્રજવાસીઓ આવી ગયા. અને આવીને જોયું તો કૃષ્ણ બંધાયેલા છે, ઉખલ આડું પડ્યું છે, ઝાડવા પડી ગયેલા છે. આ બધું બન્યું કેવી રીતે? કોણ આવ્યું તું અહીંયા? હજુ ઓલા છોકરા દામાં જ ઉભા છો, એટલે બાજુ ઉભા હતા ને. તો આ લોકો બધા તર્ક દોડાવવા માંડ્યા, આવું બન્યું કેવી રીતે? કૃષ્ણ અહીંયા છે, ઉખલ અરે બાંધેલા છે, ઉખલ તૂટ્યું નથી, છૂટ્યું નથી, આ ઝાડ પડી ગયા. તો ઓલા છોકરાએ કીધું અમને ખબર છે. તો એક ગોપ આવીને પૂછ્યું, એ કે શું ખબર છે? આ કૃષ્ણ આની વચમાંથી નીકળ્યો તો એ નીકળી ગયો, આ ઉખલ હલવાઈ ગયો ને એને થોડોક આંચકો માર્યો, એમાં ઝાડ પડી ગયા. ગોપ કે આને હાથે ઉભા થઈને બહાર જવું હોય તો અમારે તેડીને લઈ જવો પડે છે, અને એને આ ઝાડવા પાડી દીધા ને પાછો ઉખલ ઢળીને અહીંયા લાવ્યો હે ને. આજ ભલે બોલ્યા, હવે પછી ક્યારેય બોલતા ને બોલે, ઓલે બંધ કરી દીધા બાળકોને બોલો હે. તો બીજા જે અમુક ગોપ હતા એને વિચાર કર્યો કે આની જયારે ભવિષ્યવાણી કરાવી હતી ગર્ગાચાર્ય પાસે, તો એને કીધું તું નારાયણ જેવું બળ હશે આનામાં, કદાચ બળ આવી ગયું હોય ને પડી ગયા હોય. એ જે હોય, અત્યારે તો કૃષ્ણ બચી ગયા છે, એ મહત્વનું છે કે ઝાડાની ઉપર નથી પડ્યા. તો નંદ બાબાએ જોયું કે કમરે બાંધેલા છે, ઉખલારે બાંધેલા છે, અને બધી ગોપીઓ જોઈ રહી છે, હાશ કૃષ્ણને કાંઈ નથી થયું. અને નંદ બાબા એ કૃષ્ણને જઈને ખોલે છે, કારણ કે ગાંઠ તો એનાથી જ ખોલે ને જેને મારી હોય, અને પતિ પત્ની કરતા તો પતિ મહાન જ હોય, એ યુગની વાત છે. આ ફ્યુઝ એકદમ એક્ટિવ લાગે છે બધાનો. તો નંદ બાબાએ એ ગાંઠ ખોલી, પણ નંદ બાબાને ક્રોધ આવી ગયો કે યશોદાજીને એટલી બુદ્ધિ નથી હાલતી કે આટલા કોમળ બાળકને જેને આટલો પ્રેમ કરી છે એને બાંધવાનો જોઈએ. ખેર જ છતાં નંદ બાબા શાંત, કારણ કે આખરે તું શાંત પ્રકૃતિ હતા. તો કૃષ્ણને કીધું કે કનૈયા તું કહેતો હોય તો અત્યારે યશોદાજીને મારું બોલ હે. તો મૈયાને મારવાની વાત આવી તો કૃષ્ણ ઢીલા પડી ગયા. મૈયાને નહીં, તમારે મારવાની જરૂર નથી, આ જે કાંઈ થઈ ગયું છે એ મારા તોફાનના કારણે થયું છે, નંદ બાબાને કૃષ્ણ સમજાવી રહ્યા છે એને, મૈયાનો આમાં કોઈ ફોલ્ટ નથી. તો યશ નંદ બાબા એને બહુ સમજાવ્યા શું કરવું છે, તારી શું ઈચ્છા છે. તો કૃષ્ણે કીધું મારે મૈયાની પાસે જવું છે, જોવો જેને બાંધ્યા છે છતાં એની પાસે જવું છે. તો એ સમયે રોહિણીજી આવી ગયા હતા, જે ઉપનંદજીના ઘરે ગયા હતા. તો રોહિણીજી આવ્યા અને તરત જ દોડતા દોડતા રોહિણીજીના ખોળામાં વયા ગયા. રોહિણીજી એમને તેડી અને યશોદાજીની પાસે લઈ ગયા, અને યશોદાજીની પાસે લઈ ગયા અને કૃષ્ણએ જોયું કે યશોદાજી બેઠા છે. તો દોડતા ગયા અને પાછળથી યશોદાજીને ગળે પકડી લીધા, જેમ નાના છોકરા પકડી લે ને એની માતાઓને પકડી લીધા. યશોદાજીએ જોયું કે કૃષ્ણ છૂટીને આવી ગયા, હવે બહાર જવાય એમ નહોતું, કારણ કે કેટલી શરમ લાગે આટલા બધા બ્રજવાસીઓ. અને પૂછશે બધા કે કૃષ્ણ લાલાને બાંધો તો કેમ? શું જવાબ આપીશ? યશોદાજીએ નક્કી કર્યું ઘરની બહાર જ નથી નીકળવું, પણ થોડી વૃદ્ધ ગોપીઓ હતી એને સમજાવી. યશોદાજી બહુ શોક કરવા માંડ્યા કે મેં કૃષ્ણને બાંધી દીધો અને આ ઝાડ પડી ગયા એને શું થઈ ગયું. તો યશોદાજી રડવા માંડ્યા. તો બ્રજની જે વિશિષ્ટ જે વૃદ્ધ ગોપીઓ હતી એને સમજાવ્યું કે જો યશોદા, કૃષ્ણ બચી ગયા છે, એને કઈ થયું નથી, આ લાલો તારી સામે છે, તું શોક કરવાનું બંધ કર. નંદ બાબાને કોઈ બ્રજવાસીને તારા પ્રતિ કોઈ કમ્પ્લેન નથી. અને કૃષ્ણ આવી અને યશોદાજીને જેવી પાછી પહેલા લીલાઓ ચાલતી હતી આવીને પાછા દૂધ પીવા માંડ્યા, કારણ કે ખાવાનું જ મળ્યું નહોતું આજ ઘણા ટાઈમથી. અને એ સમયે જીવ ગોસ્વામી લખે છે કે ત્રણ દિવસ સુધી યશોદાજીએ નંદ બાબાને મોઢું ન દેખાડ્યું. એને શરમ આવતી હતી નંદ બાબાની સામે જાતા કે કૃષ્ણને બાંધી દીધા. ત્રણ દિવસ સુધી સામે ન આવ્યા ત્યારે કૃષ્ણને થયું કે હવે ઘરના ઝઘડામાં જજ આપણે બનવું પડશે. એને ક્યારેક ક્યારેક બાળકો માતા પિતાના ઝઘડામાં સિમેન્ટનું કામ કરતા હોય, સિમેન્ટ જોડે ને, ઘણી વાર લોકો કહેતા હોય કે કે આ છોકરા નો હોત ને તો હું મરી જ જાત, એમ પણ આ છોકરાને જોઉં છું ને તો મરવાનો વિચાર નથી આવતો મને. તેને બાપા ક્યારેક કહેતા હોય કે આ છોકરાની દયા આવે, નકર હું ક્યારનો ઘર મૂકીને વયો ગયો હોય. આવું લોકો બોલે તો છોકરા હોય છે ને સિમેન્ટનું કામ કરે વચ્ચે, હે ને, માતા પિતાને જોડવાના કામ. તો કૃષ્ણએ કીધું યશોદાજીને, ચાલો આપણે એક રમત રમી આજે. શું? એ કે તમે ચૂંદડી ઓઢી જાઓ માથા ઉપર, તમને કઈ દેખાવું ન જોઈએ, અને હું તમને જ્યાં લઈ જાઉં ત્યાં તમારે મારી સાથે આવવાનું. યશોદાજી કે ઠીક છે. તો જ્યાં નંદ બાબાની બેઠક હતી ત્યાં નંદ બાબા બેઠા હતા, અને યશોદાજીને આવી રીતે ચૂંદડીમાં, યશોદાજીને ખબર નથી આ ક્યાં લઈ જઈ રહ્યો છે. તો કૃષ્ણ એને લઈને ગયા, અને જેવી યશોદાજીએ ચૂંદડી ખોલી તો સામે નંદ બાબા, અને ફરીથી પાછું જેવું જે આપણે દામોદર લીલાની શરૂઆતમાં જોયું હતું એમનું ગૃહસ્થ જીવન, એવું જ નિત્ય પાછું ચાલુ થઈ ગયું. તો કહે છે, ઉલુખલમ વિકર્ષંતે દામરા બદ્ધમ સ્વાત્મજમ વિલોક્ય નંદ પ્રસન્ન દદમો વિમોચહ. અર્થાત જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે બંધન લઈ અને પોતે જ બંધનમાંથી મુક્ત થાય છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો અર્થ ઈ જ છે કે કૃષ્ણના વિષયમાં સાંભળવામાં આવે, એના વિષયમાં કાંઈ બોલવામાં આવે, એના નામનું કીર્તન કરવામાં આવે, એનો અર્થ છે આ સંસારમાંથી મુક્તિ અને હૃદયમાં પ્રેમની પ્રાપ્તિ. પ્રેમ જો ભગવાન પ્રતિ કરવો હોય, ભગવાનના જો પ્રેમી ભક્ત બનવું હોય, તો સુખદેવ ગોસ્વામી કહે છે આવી કથાઓને સાંભળવી જોઈએ. અને બાળ લીલાઓની ખાસિયત શું છે જાણો છો? હૃદયમાં બહુ કામનાઓ હોય, પણ એ કામનાઓને જો નષ્ટ કરવી હોય ને તો બાળ લીલાઓ સાંભળવી જોઈએ. કારણ બાળ લીલાઓને સાંભળવાથી હૃદય જલ્દીથી શુદ્ધ થઈ જાય છે. કારણ કે બાળ લીલાઓમાં કોઈ કામનાઓની કાંઈ ચર્ચા જ નથી, કામનાઓની કોઈ વાત જ નથી, અને સ્વાભાવિક છે બાળકોમાં કામના હોતી નથી. તો ભગવાનના બાળ સ્વરૂપની કથાઓ સાંભળવાથી વ્યક્તિના હૃદયથી કામનાઓ મટી જાય છે અને હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે. તો આપણી જો ઈચ્છા હોય કે જેવો પ્રેમ યશોદાજી કૃષ્ણને કરે છે એવો જ પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થાય, તો નિત્ય શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ભગવાનની કથાઓને સાંભળો, એ કથાઓને ગાવ અને કથાનું સ્મરણ કરો, પણ કથામાં આવીને ઊંઘો નહીં. અને ઊંઘવું કથામાં ઈ તે કોઈ ખરાબ વાત નથી. અને હું કાલે આ ભક્તોને કહેતો હતો, ઘણા ભક્તો કહેતા પ્રભુજી અમુક લોકો કથા બહુ સારી હોય તો ઊંઘી કેમ જાય? કારણ કે કરોડો જન્મોથી જે કલમશ પડ્યો છે ને હૃદયમાં, કરોડો જન્મોથી જે હૃદય બળી રહ્યું છે, મન બળી રહ્યું છે, એ બળતા હૃદયને મન ઉપર જ્યારે ભગવાનની આવી શીતળ કથાની અમૃત ધારા થાય ત્યારે વ્યક્તિને સ્વાભાવિક ઊંઘ આવી જાય છે. અને તમે જુઓ એ ઊંઘવા વાળા વ્યક્તિ બધા પ્રવચનમાં આવતા હશે, એક કઈ પ્રવચન મિસ નહીં કરતા હોય. કારણ શાંતિ જેટલી મળે છે તો ભગવાનની કથામાં પ્રવચનમાં. અને એ ક્યાં સુધી ઊંઘે? 2 મહિના, 4 મહિના કે 6 મહિના પછી જયારે એની કૃષ્ણ ભાવના જાગૃત થાય, એને જેમ જમીનમાં બીજ નાખો પાણી નાખો તરત કોટા ન ફૂટે, સમય લાગે ને, એમ જયારે એનો સમય પરિપક્વ થાય અને પછી એ એક શુદ્ધ ભક્તના રૂપમાં બહાર આવે છે. એટલે સુવા વાળાની આ મહત્તા છે. એટલે એવું ન વિચારવું જોઈએ કે આટલા બધા હોવેતા વક્તામાં નહીં જામતી હોય, વક્તામાં એ ન જામતી હોય, પણ કૃષ્ણ કથામાં એ રસ છે કે જે રસ આ સંસારના બધા રસને ફીકો પાડી દે છે. તો આપણને જો આવા પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો જ્યાં પણ ભગવાનની આવી બાળ કથાઓ સાંભળવા મળતી હોય, બાળ લીલાઓને કૃષ્ણના વિષયમાં કાંઈ પણ શ્રવણ કરવા મળતું હોય, એને પ્રેમથી સાંભળવું જોઈએ અને આપણા જીવનમાં પ્રેમ પ્રકટ થાય એવો પ્રયાસ કરી અને ભગવાનની ભક્તિમાં લાગવું જોઈએ. આ જ જીવનનો સૌથી મોટો લાભ છે. બહુ મોટા ધની બનવું એ લાભ નથી, કારણ કે જો ધન લાવ્યા તો જાડવા બનવાના છો, હે ને, એ પાકું છે આ ભાગવતના પ્રસંગથી. એટલે પ્રેમી ભક્ત બનવું છે તો ભજન કરો અને સંસારની બધી ફાલતુ ચર્ચાઓ, ફાલતુ માથાકૂટને છોડી મન અને બુદ્ધિને પૂર્ણ રૂપે ભગવાનમાં લગાવી દો, ભક્તોના સંગમાં રહ્યો, અને આમ કરવાથી આપણું જીવન સફળ બનશે. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.